કેટલો મચરમૂત આવ્યા? કાલ 63માં શું આવ્યું તું? જેને પરિપક્વ નિશ્ચય ન હોય એને કેવા ગાઢ સંકલ્પ થાય, કેવા થતા છે, કેવા થતા છે? હું કે ભરતભાઈ, કાલ પ્રશ્નનો ઉત્તર માં હોય તી કોણ તમે? કોણ નરેશ? ભગવાનમાં સામર્થ્ય દેખે ત્યારે આનંદ થાય, ને ભગવાન સામર્થ્ય ન દેખાડે ત્યારે મન ઝાંખું પડી જાય. વચનામૃતના ઓરિજિનલ શબ્દો લાવવા ને એ બહુ કઠણ કામ હો. હા, ભૂકા ગાડ નાખે. ભેગું થવું બહુ કઠણ છે. બીજો નિશ્ચયમાં સંશયને કેવો ઘાટ થાય, બીજું કહેશે કોઈ? પોતાને વિશે જે ગાઢ સંકલ્પ થતા હોય એને ટાળવા માટે મહેનત કરે, ન ટળે, પછી ભગવાનની પીછે પણ એવો ને એવો દોષ પડે. એને પણ આવા ઘાટ હોય પણ મોટા છે ને કોણ કહી શકે? આવો સંકલ્પ થાય કોને? જે નિશ્ચયમાં સંશય હોય એને. પરિપૂર્ણ નિશ્ચયને કેમ સંકલ્પ થાય? પરિપૂર્ણ જેને નિશ્ચય હોય એને કેવા સંકલ્પ હોય? બસ સ્ટેજની પાછળ કોઈક બોલે છે એ સત્સંગ બંધ કરી દેજો, સ્ટેજની પાછળ વાળા. અને પુરુષ ભક્તોની પાછળ બેઠેલા સત્સંગ બંધ કરી દેજો. તમે પાછું તમારું કોઈ રીતે બંધ ન કરો. સરસ હતું કે જેને પરિપૂર્ણ નિશ્ચય એમ માને હું તો કૃતકૃત્ય બની ગયો છું. આઠો જામ અંતરમાં આનંદ વર્તે, પ્રગટ મળ્યા ભગવાન એ સૂર્યના કરતા હરતા છે એમ માને. અને ભગવાનના જે સંત છે એ નારદ સનકાદિ શુક જેવા મોટા જાણે, ભગવાનના જે ભક્ત છે ને અક્રૂર જેવા, વિદુર જેવા સમજે, ગોપ જેવા સમજે, અને ભગવાનના જે સ્ત્રી ભક્તો છે ને ગોપી જેવા, લક્ષ્મીજી જેવા, દ્રૌપદી જેવા સમજે, અને આઠો જામ આનંદ 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 એને વર્તે. જેને પરિપૂર્ણ નિશ્ચય હોય એને એને કોઈ દી મોક્ષમાં સંશય ન થાય મારો મોક્ષ થશે કેમ, એવું વર્તે જેને પરિપૂર્ણ નિશ્ચય હોય એને. આ નિશ્ચયનો પાયો ધરવા હાટું શિબિર છે, તે માનો કે ન માનો. બે જ કઠણ છે, નિશ્ચય દ્રઢ કરવો અને બીજી આજ્ઞા પાળવી. બે જ કઠણ છે. આજ્ઞા પડવી બહુ કઠણ છે. હા, જેમ તેમ નહીં માનતા તેમ બહુ કઠણ કામ છે. ભલામણા જગતનો જીવ માવો ન છોડે કે તમે હું સમજો છો. હે, તમાકુ જે ફોતરું ન મૂકીએ કે એટલે આપણને મનમાં એમ થાય કે કેવો બીજો હાવ બાજો માયકાંગલો થઈ ગયો છો. એક તમાકુ ન છોડીએ કે માવો ન છોડીએ કે એ ચા ને કોફી તો છોડી છે ને હે કે કોજી. ખરેખર જગતના જીવને જોઈને તેમ લાગે હાવ માયકાંગલા એમનો આટા મારે જગતમાં જીવ, હાવ ભિખારી જેમ આટા મારે ભિખારી જેમ. ભગવાનનો ભગત એને કોઈ સંકલ્પ ન ઉઠે તમાકુ માવો ગુટકા અરે ચા કોફી, સંકલ્પ ન ઉઠે. અને નિશ્ચય દ્રઢ થાય ને તે જ થાય, સમજાણું એમને ન થાય. એટલે કાલે સરસ વાત આવી હતી. ખરેખર શિબિરનું આયોજન કર્યું અમર બિપિનભાઈ, એને કાકાની સ્મૃતિમાં કર્યો. એને કાકા હરીશભાઈ જે ધામમાં ગયા એમની સ્મૃતિમાં સરસ આયોજન કર્યું. શિબિરમાં તેમ થાય કે ખરેખર જીવ ચોખ્ખો થઈ જ જાય, એ ખાતાનો હોય તો, નતર ન થાય, નતર ઠામકો મટી જાય. એટલે હરીશભાઈની સ્મૃતિમાં આવું સરસ આયોજન કર્યું કહેવાય ભગવાનના ભક્તો આવ્યા. આવા શિબિરમાં આવે એવા આમ થાનો આવે, મુંબઈથી ને આવે કોઈ? કથા કેટલી કરી આપણે, આવ્યા કોઈ દી સુરતથી ને મુંબઈથી ને અમદાવાદથી ને ઝાલાવાડમાંથી ને માણાવદરમાંથી ને આવ્યા કોઈ દી? શિબિરમાં ખપવાળા ભગવાનના ભક્ત આવે એટલે સરસ આયોજન થયું. આજે આપણે કેટલામું વચનામૃત વાંચવું છે? 64મું. 64મું વચનામૃત ખરેખર બહુ અદ્વિતીય વચનામૃત છે અને સંપ્રદાયમાં ઇતિહાસો સર્જી ગયો હોય એવું વચનામૃત પ્રથમનું 64મું છે. પ્રશ્ન બહુ સરસ છે. ઘણી ફેરી મહારાજ મળ્યા પછી તમને શું ભગવા વસ્ત્રો જેને પહેર્યા છે ને એની બીજી તાણ રહી બોલો. વર્ષો પહેલાં ઘટના ઘટી પહેલાં કોણ પછી વચનામૃતનો પ્રારંભ કરીએ. આપણે ગાદી ઉપર આચાર્ય શ્રી વિહલલાલજી મહારાજ પ્રસ્થાપિત થઈ ચૂક્યા હતા. એ વખતે મહારાજશ્રી કંઈ ગઢપુરમાં મહોત્સવ હતો અને ગઢપુર પધારેલા અને એમાં વૈષ્ણવના વિદ્વાન લોકો મહારાજશ્રી પાસે આવ્યા અને કહ્યું કે અમે સાંભળ્યું છે સ્વામિનારાયણના આચાર્ય બહુ મહાન છે, એના સાધુઓએ બહુ વિદ્વાન છે, તો તમારા દર્શન તો કર્યા ઘણો આનંદ થયો, પણ તમારા સંતોને મારે એક પ્રશ્ન પૂછવો છે. તે મોટા મોટા સાધુને બોલાવો, મોટા મોટા વિદ્વાન સાધુને બોલાવ્યા અને પ્રશ્ન પૂછ્યો, આત્માન અક્ષર બે પરમાત્માનું શરીર છે, ભગવાન શરીરી છે, આત્મા અને અક્ષર બે અભેદ્ય છે, સચ્ચિદાનંદ રૂપ છે, સુખરૂપ છે, અને પરમાત્મા પણ એવા જ છે, શરીર અને શરીરી એની વચ્ચે ભેદો, જે આ દેહ એ શરીર, એની અંદર બેઠેલો જીવ એ શરીરી, એ બેમાં ભેદ છે કે નથી? આ શરીર અને જીવમાં ફેર છે કે નથી? શરીર કેવું છે? નાશવંત છે, દુઃખરૂપ છે, એક દાડોને હળગાવી દેશે કાં તો દાટી દેહે, અંધટાઈ જશે, હળગી જાહે. જીવને કોઈ ભેદી નથી શકતું, કોઈ છેદી નથી શકતું, કોઈ હળગાવી નથી શકતું, કોઈ દાટી નથી શકતું, બેમાં ભેદ છે. તો ભગવાનનું શરીર અક્ષર અને આત્મા અને ભગવાન ત્રણેયમાં ભેદ હોવો જોઈએ, પણ ભેદ તો કાંઈ દેખાતો નથી, તો ભેદ કેમ છે એનો ઉત્તર આપો. બધા વિદ્વાન સંતો ભેગા થઈ ગયા અને બહુ પ્રકાર ઉત્તર કરવા માંડ્યા, પણ કોઈથી ઉત્તર થઈ ગયો અને બહુ પ્રકાર મહેનત કરી પણ ઉત્તર ન થઈ ગયો. કેટલાય ભાગવત ખોલ્યું ને કઈ રામાયણ ખોલ્યું ને કેટલાક તો વેદાંત લઈને બેસી ગયા, કોઈથી ઉત્તર ન થયો. મહારાજશ્રી આજ્ઞા કરી દીધી, જ્યાં સુધી ઉત્તર નહીં થાય ત્યાં સુધી પંક્તિ નહીં પડે. અને બપોરનો એક વાગ્યો, પંક્તિ ન પડી. અને બરાબર એ વખતે ભંડારી તરીકે નાણદાસ સ્વામી સેવામાં હતા, મોટો ઉત્સવ એટલે ભંડાર સ્વામી સંભાળ્યો હતો. સ્વામી કે હજી કેમ પંક્તિ ન પડી? ત્યારે સ્વામીને કોઈ કીધું કે વિદ્વાન લોકો એવો પ્રશ્ન કર્યો છે, ખુદથી ઉત્તર થતો નથી, મહારાજશ્રી આજ્ઞા કરી જ્યાં સુધી ઉત્તર ન થાય ત્યાં સુધી પંક્તિ પડશે નહીં, એટલે બધા હલવાણા છે. નાણદાસ સ્વામી વેદના આચાર્ય નહોતા, બહુ ભણ્યા નહોતા, પણ વચનામૃતના બહુ મોટા જ્ઞાતા હતા, વચનામૃતના પ્રોફેસર કહેવાય. નાણદાસ સ્વામી ચોકની અંદર આમથી આમ આમથી આમ આમ ફરવા માંડ્યા, પણ એક સંપ્રદાયની મર્યાદા કે જ્યાં સુધી મોટા સાધુ આજ્ઞા ન કરે ત્યાં સુધી નાના સાધુથી બોલાય નહીં, એક સંપ્રદાયની મર્યાદા છે. અનભક્તો મર્યાદા જ્યાં સુધી રહેશે ત્યાં સુધી સત્સંગ અભિવૃદ્ધિને પામતો રહેશે. મોટા સાધુ આજ્ઞા કરે અને આજ્ઞા માટે પોતાના શરીરને તોડી નાખે પણ આજ્ઞાનો ભંગ ન કરે, એવી સંપ્રદાયની પરંપરા છે, આજ્ઞાની મહત્તા છે. તો નાણદાસ સ્વામી આમ આમ ફરે પણ આજ્ઞા ન થાય એટલે બોલે શું? તમારા ગ્રસ્થમાં પહેલાં એવું હતું, ધીમે ધીમે કરતાં ધોવાઈને સાફ થઈ ગયો. તમને સાંભળતો આ બધા વડીલો બેઠા છે ને કે બાપા આમ ઢોલીએ બેઠા ને ત્યાં તો છોકરો બેસે નહીં, ઊભો રહે, છોકરો પડખે ઊભો રહે બેસે નહીં. હવે તો બાપા ઊભા રહે, છોકરો બે ખુશ છે, મર્યાદા ધીમે ધીમે સાફ થવા માંડી. મર્યાદા હોય ત્યાં સુધી સુખ રહે, મર્યાદા ભંગ થાય પછી સુખ ન રહે. તે દાડે એવી મર્યાદા એટલે નાણદાસ એમ થયા આમ થયા તેમ આટા મારે, પણ કોઈ સંતો કહે નહીં ત્યાં સુધી બોલાય તો નહીં. અને એ જ વખતે કોઈકના મોઢામાં શબ્દ નીકળ્યો, પેલા નાણદાસ સ્વામી છે, સ્વામી ત્યારે યુવાન નાની ઉંમર, નાણદાસ સ્વામી છે ને વચનામૃતનું બહુ જ્ઞાન છે, એને બોલાવો તો. અને ત્યાં તો સ્વામી વાટ જ જોતા હતા, દોડતા દોડતા આવ્યા અને ઉભા રહ્યા, કાંઈ મને આજ્ઞા છે? એને ત્યારે મહારાજશ્રી કીધું કે આ વિદ્વાનોએ આવો પ્રશ્ન પૂછ્યો છે, સ્વામીનો ઉત્તર શું છે? ત્યારે નાણદાસ સ્વામી કે પ્રથમનું 64મું ખોલો, એમાંથી એનો ઉત્તર થઈ જશે, એ આ વચનામૃત છે. અને વિદ્વાનો બોલ્યા, અમારા પ્રશ્ન ઉત્તર થઈ ગયો, તમારા શાસ્ત્રમાં લખ્યું હતું પણ તમને ખબર નહોતી. કારણ કે બહાર બહુ આટા મારી મારી કરે ને ભક્તો. ક્યારેક ક્યારેક મનમાં એમ થાય, ઠાકોરજી આમ સમય મોકલે છે, ગાળો મોકલે છે, ત્યારે બધો આજ્ઞાવાળા એવા, ઉપાસનાવાળા એવા, સિદ્ધાંતવાળા એવા, જગતમાંથી નિષ્પૃહ એવા. હમણાં પૂજ્ય પૂર્ણેશ્વર સ્વામી ધોરાજીની ધાબળીની કથા કરી, બોલે ધાબળી 5 રૂપિયાની, એમાં તું કેટલા કૂટ્યા મારના દીક્ષિત હતા બોલો, અને હળગાવશો ને નાની રાખી મૂકો ને મને જોઈને તો સુખ આવે. રાજ મહિમા સમજવો હોય તો જડે. હમણાં લગભગ 20 દાડા પહેલા સરદારની બપોરની કથા મેં પ્રસ્તાવ મૂક્યો, કારણ કે આપણો ઠેરાવ તો હતો જ, પણ મેં કીધું આ લોકોનો જાણીએ. મેં ઠેરાવ મૂક્યો કે જૂનાગઢ આપણે હાથમાં આવી ગયું છે, એટલે મારો તો પહેલેથી સંકલ્પ હતો, તમારી પાસે રજૂ કરું છું કે શ્રીજી મહારાજની આજ્ઞા છે કે સાધુને 1 રૂપિયો પોતાનું કન રખાય નહીં. મેં કીધું આપણે આમ તો પોતાનું કન રૂપિયો નથી રાખતા, પણ 80 કરોડની પ્રોપર્ટી સરદારની છે, એ હજી દેવના તાબાની થઈ નથી, રાધારમણ દેવને આપણે સોંપી નથી. ત્યાં સુધી આપણે સિદ્ધાંતની બારી, હૃદયમાં ભલે ભાવના પણ બારી કહેવાય. હવે અમારો સંકલ્પ છે કે રાધારમણ દેવનું બોર્ડ આવી ગયું છે, પરમ પૂજ્ય આચાર્ય મારે અજેન્દ્ર પ્રસાદ મારું બોર્ડ આવ્યું છે, તો આપણે આ પ્રોપર્ટી લાલજી મારાના 38મા જન્મોત્સવ નિમિત્તે ભેટ આપી દઈએ. અન બિન શરતે, કોઈ શરત નહીં કે તમે અમને વર 2 વર 5 વર રાખો, કોઈ શરત, બિન શરતે. આજ કહેતા આજ અને કાલ કહેતો કાલ આપણે સરદાર છોડવા તૈયાર. આપણી પાસે પ્રતિષ્ઠા કરાવે તોય ભલે, પરમ પૂજ્ય આચાર્ય મારા લાલજી મહારાજ કોઈ અન્ય સાધુને મહંત તરીકે નહીં પ્રતિષ્ઠા કરાવે તો મને જરાય વાંધો નથી. તમે બધાએ શું કહો છો? સંતો પાર્ષદો બધાને પૂછું, પણ કહેતા મને આનંદ થશે, 50 જેટલા સંતો પાર્ષદ બેઠા હતા, બધાને એક જ સુર નીકળ્યો, ગુરુ તમે જે નક્કી કર્યું છે, પૂજ્ય કોઠારી સ્વામી, પૂજ્ય આનંદ સ્વામી, પૂજ્ય પૂર્ણ સ્વામી, મોટા સંતોએ કીધું, નાના સંતોએ પણ સંતો પાર્ષદે કીધું કે ગુરુ તમે જે નિર્ણય લીધો એમાં અમને જરાય હરકત નથી. મેં કીધું સાંભળો, અત્યારે ભલે 4-5 4-વ્હીલ ગાડીઓ હોય, પણ એ સરદાર મંદિર નામની છે, સરદાર મંદિરના નામની છે, છોડવાનું થાય તમેથી કે ગાડી હારે નહીં આવે, ચાલતા કે ગાડી મૂકી જાય એટલી તૈયારી હોવી જોઈએ. કાલ કે પમદી અમારે કાંઈક પ્રસંગ નીકળ્યો હતો, અને એ વખતે કાંક ઠાકોરજીના ઘરેણા, મેં કીધું આપણા ઠાકોરજીના ઘરેણા અમુક અમુક સોનાના છે, પરંતુ જે દાડે અહીંયા સરદાર આવ્યા ને ત્યારે એકે સોનાનો દાગીનો નહોતો, ને અહીંથી જાય ને ત્યારે આમાંથી એકે દાગીનો હારે આવવો જોઈએ નહીં. શ્રીજી મારીની આજ્ઞા છે તો આપણા થયા, ઠાકોરજી આપણા, અને સરદાર ઠાકોરજી લઈને આવ્યા હતા, તો જ્યાં ઠાકોરજી લઈને જાહુ ત્યાં સરદાર જ નિર્માણ થાય. આપણે ભગવાન સ્વામિનારાયણ માટે સાધુ થયા, સરદાર માટે થયા નથી. બધા સંતો પાસે એક સુર નીકળ્યો ત્યારે એમ લાગે કે તે દાડે 5 રૂપિયાની ધાવળી હાટું માથાકૂટ કરી મહિમા સમજાય તો આને કેવા સમજવા, કહો, મહિમા સમજાય તો આને કેવા સમજવા. એટલા માટે શ્રીજી મહારાજને મધ્યના 21મા એમ કીધું, આ જીવને પરોક્ષનો મહિમા સમજાય, પ્રત્યક્ષનો સમજાતો, ને સમજાય ને તો ગાંડો થઈ જાય માણા, એને કરવાનું કાંઈ બાકી જ ન રહે, પણ સમજાતો નથી. મેં એવું પણ કીધું, મેં કે તમારે કોઈ જો રહેવું છે સરદાર, તો મહારાશ્રી વિનંતી કરી છે, બાપુજી આટલા સંતો પાર્ષદને રહેવાની ઈચ્છા છે, મહારાશ્રી એ વિનંતીનો સ્વીકાર પણ કરશે. ત્યારે એક એક સંતો અને પાર્ષદોનો મોઢામાં શબ્દ નીકળ્યો, નહીં, મહારાશ્રીની આજ્ઞા થાય, જૂનાગઢ બોર્ડ એ ઠેરાવ કરે, અને જ્યાં મૂકશે ગામડાનું નાનું હરિમંદિર હશે ને તોય મોજે ભજન કરશું. જ્યારે અને ભક્તો જીવન એવું જીવ્યા છે જેથી કરીને ગામડામાં રહેવું કઠણ નહીં પડે. ને હમણાં અમારે આ કથા વાલે છે ને, તો પછી થોડું પ્રકરણ એટલા માટે ફેર્યું, કારણ કે સંતો થોડાક ઓછા હોય, 2-3 જે પ્રસંગો હાલતા હોય, પાર્ષદો અને હરિભક્તો અમુક જમવામાં હોય, એટલે ખીચડી પ્રકરણ શરૂ કર્યું. બોલો, ખાલી ખીચડી જીવન મોજ કરે, બોલો, મોજ કરતા આવડવી જોઈએ. આ જગતમાં બંધાય છે ને ત્યારે જીવ દુખ્યો થાય છે. દુખ્યો ક્યારે થાય છે? તમે નિષ્પૃહ હોય ને તો તમે સુખી રહો, તમે બંધાવો છો એટલે દુઃખ થાય છે. એમ સાધુ જો નિર્બાધ રહે તો કેવો સુખ્યો, કેવો સુખ્યો હે. નતર ઘણી ફેર કેવું થાય ખબર, મન એ સ્થાનના વિકાસ માટે અનેક પ્રકારના દાખલા કરતા ને ત્યારે એમ થાય, જોયું આ બંધાણા છે, એમ આ બંધાણા છે. સાચું કહું, સરદારના સ્થાનનો વિકાસ, જોકે ઠાકોરજી જ કરે, મહારાજની આજ્ઞાથી જ થયો, એના આશીર્વાદથી જ થયો, પણ 15-15 વર્ષ સુધી સંતો ઓછો દાખલો નથી કર્યો. 7-7 ટ્રેન યાત્રા એક ફ્રીતિમાં આવજો તો ખરા ખબર પડે. એક એક મહિના સુધી સંતો ફલાહાર કરે ફક્ત, અને ટ્રેન યાત્રા કાઢે કેટલો દાખલો, કેટલો એમનો વિકાસ ન થાય. કોઈ પણ સ્થાન હોય, खाली 15 वर्ष पहला सरदार जे दी संत ज्ञान ते दाड़े 1 रुपयो अल ज्ञान होता संस्था पर 1 रुपयो होतो नहीं। 15 दाड़ा पशी एक संडास हतो ने बीजू बनाव हतो पण ये वक्ते स्टाइल्स मोंगी 300 रुपया पेटी स्टाइल थाती थी पशी 300 रुपया थया नहीं स्टाइल्स न लीधे कोबो ढाल दीधो एवी स्थिति में थी। आज 70-80 करोड़ रुपया प्रोपर्टी उभी थी साथ अनेक मंदिर निर्माण एमनेम तो नस थाय ने મોટી એવું જયારે કરે ને ત્યારે શું લાગે આ બંધાણા છે આને ક્યાં કઈ હક છે આપણે કૂટણું ને આને કૂટણું પણ યાદ રાખજો તમે કરો પેટનું વેઠનું છે અને સંતો કરે ને પોતાના ઠેઠનું તો કરે છે અનંત આત્માનું ઠેઠનું થઈ જાય ને એવું નિર્માણ કરતા હોય છે ને તો ભલ ભલાને સંકલ્પ થઈ જાય ભલામણા સિજમારના સમકાલીન સમય પછી તુરંત મારા ધામમાં સીધા આવ્યા અને ગઢડા અને જૂનાગઢની વચ્ચે એક અમરેલી માટે સંઘર્ષ થયો ગઢડાવાળા કે અમરેલું અમારું અને જૂનાગઢવાળા કે અમરેલું અમારું હકીકત અમરેલી જૂનાગઢ દેશમાં આવે બેને રગજગ થઈ અને ત્યારે કેટલાક ગઢપુર દેશના સાધુ ગુણાતીતાનું સ્વામી વઢવા માંડ્યા અને સ્વામીને કે આમ તો મોટી મોટી વૈરાગની વાતો કરો છો સભા મંડપ ગજવો છો અમરેલી દેવું કઠણ પડે છે ત્યારે સ્વામી કે સાંભળો મને અમરેલી ને જરાય મતલબ નથી પણ સીજી મારા જે લીટી તાણી ગયા છે એની યારે મતલબ છે તમારે અમરેલી જતો તમે જૂનાગઢ આવતા હું ગઢડા વયો જાઓ ઓટોમેટિક અમરેલી તમારી પાસે આવી જાય સીજી મારી લીટી ને આરે મતલબ છે મને અમરેલી ને આરે મતલબ નથી સિદ્ધાંત ને આરે મતલબ છે એમ ભગવાનના ભક્તો સિદ્ધાંતની સાથે લડજો તો બહુ આનંદ આવશે ખૂબ સુખ આવશે અને એટલો ભરોસો અમને તો છે શ્રીજી મહારાજ અને પરમ પૂજ્ય આચાર્યનો આશીર્વાદ છે સરદારમાં નહીં બંધાય નહીં ક્યાંય જિંદગીમાં નહીં બંધાય અને ખરેખરું હેત કરશે ને એને બંધાવાય નહીં દઈએ એટલો પૂર્ણ ભરોસો છે પણ હેત કરશે તો નતે આ જીવ સામાન્યમાં સામાન્ય પદાર્થમાં બંધાય બોલો શ્રીજી મહારાજના સમકાલીન સમયના વાળા નારાયણદાસ સમાધિનિષ્ઠ પુરુષ હતા સાધન કેવા સમાધિનિષ્ઠ પણ એક હરિભગત આવીને ડગલા આપ્યા મારને મારે કે મારા જે સાધુનો એને ડગલો આપજો બોલો તે મહારાજ કીધું જે સાધુ પાસે ડગલો ન હોય બધા એવા નતો અમુક અમુક નંગ રાખે શ્રીજી મહારાજ જાણી જાણીને ડગલો છે મહારાજ કે જેને ફાટી ગયો અને જેનો હાલેવો ન હોય એને મેં વેચશું સાંજે એ લઈ જાજો તે નાનદાસ પાસે ડગલો હતો પણ મનમાં થયું કે હવે નવો ડગલો હતો ન હોય તો મળે ને એટલે જૂના ડગલાને લઈ અને ઉકડા ભંગરી આવ્યો બોલો આ ડગલી જેવો બંધાણા જીવ ક્યાં બંધાય કાંઈ નિર્ધાર નહીં ભગવાન જેના ઉપર કૃપા કરીને કોઈ મહત્પુરુષનો રાજીપો હોય ન બંધાય બાકી ભલભલા બંધાય જાય અરે ગમે તેવી વૈરાગની વાત કર્યા પછી પણ બંધાતા જયારે જોઈને ત્યારે મનમાં એક જ સંકલ્પ હું વારંવાર કહું છું એની અંદર હું કોઈ દોષ નથી આરોપણ કરવા માંગતો પણ એટલું જરૂર કહું છું એને ખબર નથી હું સ્વામિનારાયણનો સાધુ છું એટલી જો ખબર હોય તો હું સ્વામિનારાયણનો સાધુ છું આ તો બ્રહ્માંડના કઈ પદાર્થની તાકાત છે ને બાંધી શકે એટલી જ ખબર હોય જે હું સ્વામિનારાયણનો સાધુ છું આ મળ્યા પુરુષોત્તમ નારાયણ એ કોઈ સામાન્ય નથી એની અંદર મન જેનું બંધાય જગતમાં ક્યાંય ન બંધાય લાડુદાનો પ્રસંગ આ સમય યાદ કરીએ જે વખતે સાધુ થવા માટે આવ્યા હોય ને એના મામાને તેડવા માટે આવ્યા ને કે લાડુદાન લાડુદાન ગાંડો થામા અહીંયા જ્યારે આવ્યા ને ત્યારે વડોદરા થઈને આવ્યા હતા વડોદરા નરેશે એમ કીધું કે લાડુદાનને કહો મારા રાજકવિ થાય ને તો 52 ગામ પટ્ટામ લખી આપું અને ત્યારે લાડુદારના મોઢામાંથી શબ્દ નીકળ્યા મામા 52 ગામ તો હું પણ 52 બ્રહ્માંડ મારે ખાતર લખી આપે ને તો આ સ્વામિનારાયણ ખાતર થૂકી મારું કે એવા સ્વામિનારાયણ મળ્યા છે અને ભક્તો અમને તમને બધાને મળ્યા છે માટે એવા નિષ્પૃહી રહેજો ક્યાંય બંધાશો નહીં કાર્ય તો ભગવાન સ્વામિનારાયણને રાજી કરવા માટે કરવા પડે પણ બંધાવું નહીં તમને કહું ઘણા બધાને સંકલ્પ એવો થાય છે કે આ સરદારવાળા તો છે ને એને મંદિર ઊભું કરું છે ને એટલે આચાર્ય વળી ગયા છે મંદિર પૂરું થાય અને પ્રતિષ્ઠા થાય એટલે તરત એને છોડી દેહે ઘણાએ વાટે ઊભા બોલો વાટે જેમ ઓલો નહીં ઓલો ઉટ્યું આવેલું જતું હોઠ લબડતો એટલે શાળીઓ વાટે આવેલું જાય નીચે હમણાં હેઠું પડે હું ખાઈ જાઉં પણ એ હોઠ કોઈ દી હેઠો ન પડે એમ ઘણાના મનમાં એમ છે કે હમણાં પ્રતિષ્ઠા થાય આચાર્યને મૂકી દે હમણાં પ્રતિષ્ઠા થાય આચાર્યને મૂકી દે પણ આ એ માટેના નથી કે જિંદગીમાં ક્યારે પણ આચાર્યને છોડે અને ભક્તો આચાર્યને વળી ગયા છીએ એ પણ શ્રીજીના શબ્દથી મહારાજ કે મારા આચાર્ય જ આચાર્યની સ્થાપના કરી શકે એ શબ્દને લઈને વ્યક્તિને નહીં શ્રીજીના શબ્દને વળી ગયા છીએ પરંતુ જે આચાર્ય મારા લાલજીમારનો મહિમા ગાયે છે એનો મતલબ એ જ છે કારણ કે શ્રીજીમારના વચનથી એની મહાનતા છે માટે એનો મહિમા ગાયે છે કોઈ વ્યક્તિને ઘણા એમ કે આ તો લઈને લાલજીને જ મીંડ્યા છે કે એ તો વ્યક્તિ વળી ગયા ગાંડા થાવમાં, ગાંડા થાવમાં. એવા અમે અજ્ઞાત નથી, ભોળા નથી, વ્યક્તિને વળગીએ, સ્વામિનારાયણના વચનને વળી ગયા છીએ અને સ્વામિનારાયણના વચનથી મહત્તા સમજીએ છીએ. અરે અમે નહીં, મોટા મોટા સંતો ભગવાન સ્વામિનારાયણના વચનથી મહિમા સમજ્યા છે અને મહત્તા સમજ્યા. ગોપાળાનંદ સ્વામી જેવા સાધુ તમે વિચારો, બ્રહ્માંડ ડોલાવી દે એવા મહાવીરલ સંત પણ સુરતને આંગણે અર્ધેશી ભૂલ કરે, સ્વામીને દંડવટ કરે અને રઘુવીરજી મહારાજને ઉભાવવા પગે લાગે. સ્વામી એને સુધારો કરાવ્યો, સમાધિ કરાવી સ્વામીને. ત્રણ ત્રણ દાડા સુધી સ્વામી જાગૃત નથી. અર્ધેશ્વર કે સ્વામી આને શું થયું, તમે ગયા તો અગ્નિ સંસ્કાર કરીએ, નતર કોને સ્વામી તો અગ્નિ સંસ્કાર કરીને તો જાગૃત કરો. સ્વામી કે સભામાં લાવો અને સમાધિ થઈ છે. સ્વામી ત્રણ ત્રણ વાર કીધું, પરંતુ તેમ છતાંય જ્યારે કેશવદાસ સ્વામી બેઠા ન થયા એ વખતે ગોપાળન સ્વામી કે થઈ છે તો સમાધિ, પરંતુ કોઈ સમર્થ પુરુષવંત ઉતારી શકે. સ્વામી તમ થકી સમર્થ કોણ છે? સ્વામી ભગવાન સ્વામિનારાયણ પછીનું તરતનું સ્થાન હોવા છતાંય પણ આચાર્યની મહત્તા સમજાવવા માટે સ્વામી કે અમારા થકી તો રઘુજી મહારાજ સમર્થ છે. રઘુજી મહારાજ કહે ને તો સમાધિ ઉતરે. આચાર્ય પદની ગરિમા સમજાવવા માટે, ને તો સ્વામી ધારે ઉતારી શકતા હતા, લગાડીથી ઉતારી ન હગે, પણ સ્વામીને સમજાવવું હતું. અને રઘુજી મહારાજ જરાક ઈશારો કર્યો અને કેશવદાસ સ્વામીની સમાધિ ઉતરી. અને સમાધિ ઉતરતાની સાથે સ્વામીને રઘુજી મહારાજને સ્વામીને પગે લાગ્યા. સ્વામી કહે કેશવદાસ ક્યાં ગયા હતા? તો સમાધિ અક્ષરધામમાં ગયો હતો. અર્ધેશ્વરને હા પડી, પણ હજી 50% પડી, એટલે 100% હા પડાવવા માટે સ્વામી કહે કેશવદાસ અક્ષરધામમાં શું જોયું? તો કે મહારાજ અક્ષરધામમાં સુવર્ણના સિંહાસન ઉપર બેઠેલા છે અને બંને આચાર્યના ખોળા માથું નાખીને સૂતેલા છે, આવું મેં જોયું. અને ત્યારે ગોપાળન સ્વામીના મોઢામાં શબ્દ નીકળ્યા, અર્ધેશી સાંભળ્યું, ભગવાન સ્વામિનારાયણ જે આચાર્યને સ્થાપીને ગયા છે એનાથી સાધુ ગમે તેવા જ્ઞાન શ્રેષ્ઠ હોય, વૃદ્ધ હોય, અરે સાધને કરીને પણ સિદ્ધ સંજ્ઞાને પામ્યા હોય, યદ્યપિ પોતાનો મોક્ષને ઈચ્છતો હોય, એ બે આચાર્ય કરતા કોઈને ક્યારેય શ્રેષ્ઠ ન સમજે. એટલા માટે અદભુત સ્વામી જેવા મહાવીરલ સંજય માર્ગે હાલતા હોય તો આપણે હાલવું જ જોઈએ. અને દેશ વિભાગના લેખમાં ભગવાન સ્વામિનારાયણ પણ કહી ગયા છે, પોતાનો મોક્ષ નિશ્ચતો હોય એ મારા બે સ્થાપિત આચાર્ય કરતા ક્યારેય પણ કોઈને મોટા ન સમજે, અને મોટા સમજશે તેના મોક્ષમાં બહુ ફેર પડી જાય. ભક્તો તમને કહું, આ તો મુમુક્ષ માટે હું કહું છું ને તમારા માટે કહું છું, આ જગતને હમળાવવા માટે નથી કરતો કહેતો. બાકી જે લિંગઠ ગાંઠોવાળીને બેસી ગયા છે ને, લિંગઠ ગાંઠોવાળીને, એને તમે પોહા એમ કરશો ને તો ફેરફાર કરવા તૈયાર નથી, ને એના માટે હું કહેતોય નથી. હું તો તમારે માટે કહું છું, રખે ને ક્યારે તમને શબ્દો પડે અને તમારી બુદ્ધિ ન બગડે એટલા માટે કહું છું. ઓલાનો ખરખરો હોય નથી ને કરવો હોય નહીં, તો આના ખરખરમાં તમારું ભજન વહી જાય. હું તો ઘણી વાર કહું, ઘણી ફેર હરિભક્તો ચિંતા કરે, સ્વામી પહેલા આમ કરે છે, પહેલા સાધુ આમ કરે છે, ઓલે આમ નથી. હું કોઈ એની ચિંતા છોડ, એની ચિંતામાં તારું ભજન વહી જાય. દુનિયા જે કરવું હોય કરે, આ દુનિયામાં તો હજાર પ્રકારનું હાલતું હોય, એની ઉપાધિ કરવા રહી તો આપણું કીધી હરખું થાય. અમારા દાદા ગુરુ કહેતા, આખી ગંજી હળગી હોય, ઘડો પાણી હોય ને તો એને ઠારવા માટે ઢોળી ન નખાય, તો જો હળગવા દેવાય તો હળગવાય ન દેવાય, જેટલા ન સળગે ને એટલા પોળાને ખેંચી દૂર ફેંકી દેવાય, એટલા બચી જાય, બાકી તો હળગી જ જવાની. એમ જગત પોહા એ પદ્ધતિ હાલે, જરાય વાંધો નથી. ઘણા એમ કે સ્વામી ઓલે આના ગુરુ ને ભગવાન કે, પણ મૂકો તમે, તને હું વાંધો છે? એ ક્યાંય છે ને, ઈ આના ગુરુ ને ભગવાન કે, તારો મોક્ષ બગડવાનો છે, એનો બગડો, એની ચિંતા તું શું કામ કરશો? તું ન કહેવા મળે એનું ધ્યાન રાખજે. ન તો જગત રીતિ કેવી ખબર, જાજા કહેવા માંડે ને પછી પોતે હોતે મળે કહેવા, તું કહેવા નહીં મળતો, એટલું ધ્યાન રાખજે. બાકી પોહાઈ કે એને અરે જરાય ઉપાધિ કરતો નહીં, ભલા માણા આ જગત તો ગાંડું છે, ગાંડું. રજનીશ જેવાને ભગવાન મને જો બેઠું હોય તો ઓલાની કે હું કહેવું, માટે જરાય એની ઉપાધિ કરવી નહીં. જે વાત કહું છું સાચું કહું છું, કોઈને હમળાવાય નથી કહેતો, કોઈને સુધારવાય નથી કહેતો, પણ તમે મુમુક્ષ જે છો તો શિબિરમાં આવ્યા છો એમ સમજી, અને તમારો મોક્ષ ન બગડે, તમે ખોટો ટ્રેક પકડી ન લો, એટલા માટે જ કહું છું, બીજો કોઈ હેતુ નથી. એટલે આપણે જે હાલી છીએ એ શ્રીજી મહારાજ કીધેલા માર્ગે હાલી છીએ. કાલે જે ગરીભગત મને કહેતા, મને કહે સ્વામી ધોલેરામાં એક સાધુ તમારું કેટલું બોલ્યા કે, મેં કીધું હું પણ બોલ્યા. મને કહે જાહેરમાં એવું કહેતા હતા, હારા સાધુ કહેવા આમને તેમને, હોપી દે રાધારમણ દેવને તો ખબર પડે. મેં કીધું એને બિચારાને ખબર નહીં, અમારે હોપેલું જ છે, સંકલ્પ થઈ ગયો, હોપાઈ ગયો, અને 38મા જન્મોત્સવમાં જાહેરમાં આપવાના છે, કે ખાનગીમાં નહીં, કે આ તમને હોપ્યો તમને યોગ્ય લાગે એમ કરો. પણ ભક્તો ક્યારેક ક્યારેક આશા બંધાય છે. એક માણસ માર્ગ ભૂલે ને પછી ઘણા બધા માર્ગે હાલે, ઘણા બધા હાલે, અને આ સંપદાની પોઝિશન પણ એવી જ નિર્માણ થઈ. એક શક્તિશાળી કહેવાતા સાધુ ટ્રેકને છોડી ખોટા ટ્રેક પકડ્યો અને ખોટા ટ્રેકે હાલ્યા, અને પરિણામે બીજા હજારો સાધુ એ માર્ગી ટ્રેકે હાલતા થઈ ગયા. ભગવાનને પ્રાર્થના કરીએ, સંપદાનો ઓરિજિનલ સિદ્ધાંત છે શ્રીજી મહારાજની આજ્ઞાની બહાર, શ્રીજી મહારાજના મૂળ સ્થાનની બહાર કશું જ ન કરવું, જેટલી તાકાત હોય એટલી એમાં જ વાપરવી, એમાં શ્રીજી મારાનો રાજીપો છે. અને કદાચ આપણે આ ટ્રેકે હાલશું એને માર્ગે એમાંય મુમુક્ષ સાધુ હશે, એમાંથી કોકને આ ટ્રેક જો પકડાઈ જાય અને મૂળ સંપ્રદાયના સિદ્ધાંતની બહાર પગ ન મૂકો એવું કોઈને સદમતી જાગશે તો ભગવાન અમારા ઉપર તમારા ઉપર બધાને ઉપર ખૂબ રાજી થાય. અને એ જ માર્ગે હાલવું, એ જ માર્ગે હાલવું. પણ વાત એટલી છે કે આ જીવની બીજું બધું બહુ ગમે છે, મૂળ વાત ગમતી જ નથી. મૂકી ઉભીલ અસલ રીતને રે, નકલ લીધી નેક તે તો ચોટી ગઈ ચિત્ત મારે, તે તો ચોટી ગઈ ચિત્ત મારે, છૂટી ન છૂટે છે. નકલ બહુ પકડાય જાય, નકલ પછી મુકાય નહીં, ચિત્તમાં ચોટી જાય. પણ યાદ રાખજો, અસલમાં જે આનંદ છે નકલમાં કોઈ દી ન હોય, કોઈ દી ન હોય, કોઈ દી ન હોય. અસલ વાતને પકડજો, અસલ ભગવાન સ્વામિનારાયણના શબ્દ સામે જોજો, વચનામૃતના અભ્યાસી બનશો, વચનામૃતને વાંચજો, વચનામૃતને જીવનમાં ઉતારજો. વચનામૃતનો જે અભ્યાસ કરે, સાચું કહું છું, એમાં ઊંડા ઉતરે ને એને દુનિયાના બધા શાસ્ત્રનું જ્ઞાન થઈ જાય. દુનિયાના બધા ચરિત્ર કદાચ યાદ હોય કે ન હોય, પણ શાસ્ત્ર માત્રનું દોહન શું કહે છે, આલોડ્ય સર્વશાસ્ત્રાણી વિચારશ્ચ પુનઃ પુનઃ ઇદમેકમ સો નિષ્પન્નમ ધ્યેયો નારાયણો હરિ. શાસ્ત્ર માત્ર આટલું જ કહે છે, જીવાત્માનું અંતિમ કોઈ ધ્યેય હોય તો એક ભગવાન જ છે, શાસ્ત્ર માત્ર એમ કહે છે. પણ ભક્તો, એ શાસ્ત્રમાં સાંભળ્યા પછી પણ ધ્યેય કે નારાયણનો મનાતો હોય, ધ્યેય બીજું મનાય જાય, પણ શાસ્ત્રનો સાચો અભ્યાસ, વચનામૃતનો સાચો જો મંદ અભ્યાસ કરે ને તો ને એક ધ્યેય ભગવાન સ્વામિનારાયણ મનાય જાય, મનાય જાય, મનાય જાય. માટે કહું છું, એક વચનામૃતને સાંભળ્યા પછી, એક વચનામૃતનો અભ્યાસ કર્યા પછી મોક્ષને માટેને કોઈ વાતની કચાશ ન રહે, એવો અદભુત ગ્રંથ એટલે વચનામૃત. તમને વારંવાર કહું છું, વાંચજો, અભ્યાસ કરજો. વચનામૃતમાં દુનિયાનું બધું મળશે, દુનિયાનું બધું જ, તમામ શાસ્ત્રનો સાર વચનામૃતમાં મળશે. અને અન્ય શાસ્ત્રને સદ્ધર કરવા માટે વચનામૃતને સાંખ આપવી પડશે, પણ વચનામૃત એ એક એવો ગ્રંથ છે, એની સદ્ધરતા માટે દુનિયાના કોઈ શાસ્ત્રની સાંખની જરૂર નથી. આખી દુનિયાનું જ્ઞાન આમાં મળશે, પણ એવું અનેક જ્ઞાન આમાં છે જે દુનિયામાં ક્યાંય તમને નહીં મળે. માટે કહું છું, વચનામૃતના ખૂબ અભ્યાસી થાજો, વચનામૃતને ખૂબ જીવમાં ઉતારજો, અને ભગવાન સ્વામિનારાયણ રાજી થાય એવું કરજો. આવો, આજ વિદ્વાન વિદ્વાન સંતોએ પણ જે ઉત્તર ન કરી શક્યા, જેનો ઉત્તર એક નાનદાસ સ્વામી જેવા વિદ્વાન નહોતા પણ વચનામૃતના અભ્યાસી મહાપુરુષ ઉત્તર જે કર્યો છે, એ વચનામૃતને આપણે વાંચીએ. તમને યાદ છે ને આપણો રૂલ્સ કેવો છે? હું યાદ રાખવાનું સભા નવનીત, યાદ રાખશો ને ભાઈ? તો ભલે, તને જ પૂછવીશ, બોલ, રાખીશ ને યાદ? રાખે એવો ભગત છે, બહુ સારો ભગત છે, મને બહુ વાલો ભગત છે, સારો જ વાલો હોય ને, હે? નહીં તો જગતમાં ઘણા આટા મારે નથી મારતા, હે? સાધુને તો કોણ ગમે, સાધુને કોણ ગમે? ભગવાનને ગમે એવો ભગત થાય ને સાધુને ગમે, ભગવાનને ગમે એવો ભગત થાય એ સાધુને ગમે. એટલે એવું આપણે થવું, ભગવાનને વાલા લાગીએ, ભગવાનને ગમે એવા થઈએ, એટલે સાધુને ગમે ગમે ને ગમે જ. લોયાના છઠ્ઠા વચરામૃતની અંદર એક બહુ સરસ પ્રશ્ન પૂછ્યો કે ભગવાન અને ભગવાનના સાધુ આપણે કેમ વર્તીએ તો રાજી થાય. મહારાજાને ઉત્તર કર્યો, મહારાજ કે પંચવર્તમાનમાં ખબરદાર બની વર્તે એટલે ભગવાન અને સાધુ રાજી 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 જ હોય, એમ પછી મોઢે બોલે તોય ભલે, ન બોલે તોય ભલે, એ રાજી રાજીને રાજી જ હોય. એટલે રાજીપાનો હેતુ બતાવ્યો. હવે વચનમાં તો યાદ રાખવાનું છો, રાખજો ભલે. ત્યારે આ તો મોટા મોટાને પૂછું છું, એટલે મોટા મોટા બરાબર ખટકો રાખજો, ને ત્યારે એમ થાય આપણી પાસે આવો નથી કંઈ. અમારે ઘણી ફેરી સભામાં થાય ને એવું થાય, ક્યારેક બધું પાર્ષદોને પૂછતા હોય ને પછી સંતોને એમ હોય કે આપણે તો આપણે તો આવવાનું નથી, ઓચિંતા ઠબકારીએ, પછી ફાફા મારે આમ ત્યાં આમ ત્યાં. એમાં અચિંતા ખબર નહીં કઈ બાજુ ખા જાય. એટલે બધા સાવધાન, કદાચ મોટા હરિભક્તને મૂકીને સાધુમાં જ આવે દઈએ. એટલે બધા યાદ રાખજો, કોનો નંબર લાગે કઈ નક્કી નહીં. સ્વામિનારાયણ રે, સ્વામિનારાયણ રે. સંવત 1876 ફાગળવદી 9મી દિવસ સ્વામી શ્રી સહજાનજી મહારાજ શ્રી ગરડા મધ્ય દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા પર બિરાજમાન હતા. ને ધોળો ખેસ પહેર્યો હતો, ધોળો ખેસ પહેર્યો હતો અને કાળા છડાનો ખેસ ઓઢ્યો હતો અને મસ્તકે હીરકોનું ધોતિયું બાંધ્યું હતું. આ ત્રણેય અલગ અલગ આવ્યું છે. ને તુલસીની નવી કંઠની વિશે પહેરી હતી અને પોતાના મુખારૂને આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે મુનિ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો, જે પુરુષોત્તમ એવા જે ભગવાન, યાદ રાખજો બહુ સરસ વચનામો છે, પુરુષોત્તમ એવા જે ભગવાન, તેનું શરીર તથા શરીર આત્મા તથા અક્ષર છે. શું કીધું? પુરુષોત્તમ એવા જે ભગવાન, તેનું આત્મા અને અક્ષર બે શરીર છે એમ શ્રુતિમાં કહ્યું છે. તે આત્મા અને અક્ષર તે તો વિકાર રહિત છે. કોણે પ્રશ્ન પૂછો? કોણ કહે છે? કો વિક્રમ ભગવાન, હે પ્રશ્ન પૂછો. મહારાજ આ કૃપા વાક્ય છે અને શું કહેવાય? સામેથી જે વાત કરે શું કહેવાય? કૃપા વાક્ય. કૃપા વાક્ય બહુ જ મહત્વનું હોય. મોજમાં આવેલા નીકળેલા શબ્દો ને તમે કોકને એમ કહો મને જરાક વાત કરો પછી ક્યાંય, એના કરતા તમને પાસે બોલાવીને ક્યાંય, એ વાત ઘણી મરમાળી હોય અને એને એ કહેવાનો ઘણો ઉમંગ આવતો હોય. એમ મહારાજને સ્વયં કહેવાનો ઉમંગ ચડ્યો, કૃપા વાક્ય છે. મહારાજે સ્વયં પોતે બોલાને કીધું કે શ્રુતિ એમ કહે છે કે પુરુષોત્તમ જે ભગવાન, એનું આત્મા અને અક્ષર બે શરીર છે અને વિકાર રહિત છે. ને તે આત્માના અક્ષરને વિશે કાંઈ હે ઉપાધિ નથી, ભગવાનમાં નથી, આત્મામાં નથી અને અક્ષરમાં હે ઉપાધિ કાંઈ છે નહીં. અને જેમ ભગવાન માયા થકી પર છે, તેમ આત્માના અક્ષર પણ માયા થકી પર છે. ભગવાન તો માયા થકી પર છે, અક્ષર માયા થકી પર છે, આત્મા હોય તેને માયા પર છે. બોલો, આત્મા માયાથી પર છે. માયા એને ખબર નથી, પર માને માયા કરતા પણ વધારે શક્તિશાળી આત્મા છે. પર છે માને વિશેષ શક્તિશાળી, માયા જેની અંદર પ્રવેશ નથી કરી શકતી એવો આત્મા છે. યાદ રાખજો, માયામાં આત્મા પ્રવેશ કરી જાય છે, માયામાં અક્ષર પ્રવેશ કરી જાય, માયામાં પુરુષોત્તમ પ્રવેશ કરે, જ્યારે માયાની તાકાત નથી કે આત્માની અંદર પ્રવેશ કરી શકે. એટલા માટે પ્રથમનું સાતમું જુઓ, અન્વય વ્યતિરેક પ્રમાણે જીવનું બતાવ્યું, ઈશ્વરનું બતાવ્યું, બ્રહ્મનું બતાવ્યું, પરબ્રહ્મનું બતાવ્યું, પણ માયાનું બતાવ્યું. શું કામ ન બતાવ્યું? કારણ કે જુદું અને ભેગું અલગ થાય તો બતાવી શકે ને. માયામાં કોકમાં પ્રવેશ કરી શકે માયા તો એ અલગ થઈ ને, જીવ માયામાં પ્રવેશ કરી જાય. યાદ રાખ્યું, આ શરીર છે ને, શરીર એ કોનું છે? માયાનું છે. એની અંદર જીવે પ્રવેશ કર્યો, જીવ દેહમાં પ્રવેશ કરી ગયો, માયાના કાર્યમાં જીવે પ્રવેશ કર્યો, પણ જીવની અંદર માયા પ્રવેશ કરી શકતી નથી. જો જીવમાં માયા પ્રવેશ કરે તો માયાના ગુણ બધા કેવા છે? જડતા વાળા છે, નાશવંત કરી નાખવાળા છે, વિકારને પમાડ દેનારા છે, ફેરફાર કરી નાખનારા છે. પણ જીવમાં કોઈ ફેરફાર સંભવિત બનતો નથી. જીવ જેવો છે અનાદિકાળથી, એવો ને એવો જ છે. નાશવંત દુઃખરૂપ જીવ થતો જ નથી. જીવનો વિનાશ માયા સર્જી શકતી નથી. માટે માયા છે જીવની પાસે અસમર્થ છે, પણ માયા સ્વયં સમર્થ છે અને એને ભગવાનનો પાવર પ્રાપ્ત થયો. તમોમય હરે શક્તિ, તમોમય અંધકારમય છે અને પરમાત્માની અલૌકિક શક્તિ છે. જીવ જ્યારે ભગવાનનો બની ન રહે, જીવ જ્યારે ભગવાનથી દૂર જાય, ત્યારે માયાને દંડ આપવા માટે, માયાને દંડ આપવા માટે એને સજા કરે છે. તો જીવની અંદર પ્રવેશ તો નથી કરતી, પણ જીવનું જે કાર્ય છે, કાર્યમાં બાધકતા ડાલે છે. જીવ જે કાર્ય કરવા જતો એમાં બાધકતા ડાલે છે. જીવ જે મહાસુખની અનુભૂતિ કરતો હોય એમાં બાધકતા ડાલી અને દુઃખરૂપ કરી નાખે છે. પણ જીવની અંદર તો માયા પ્રવેશ કરી શકતી નથી. એટલે કીધું કે માયા થકી જે પર છે કોણ? પરમાત્મા, અક્ષર અને આત્મા બધા માયા થકી પર છે. અને એવા જે આત્મા નક્ષર તે કેવી રીતે ભગવાનનું શરીર કહેવાય છે? બહુ સરસ પ્રશ્ન છે. આત્મા નક્ષર ભગવાનનું શરીર કેમ કહેવા, હું કામ પ્રશ્ન પૂછો ખબર છે? આમ જરાક ધ્યાન મારી બાજુ આપજો, ધ્યાન અમારે હમું જોશો તો જ વચનમ સમજાય, અને તર નહીં સમજાય. માળા ઓછી ફરત ઓછી ફેરો જ આ વચનમ તો બહુ ગહન વચનમ છે. તમે તાર હાથમાં રહે તો વાંધો નથી મને, પણ તમે આમ જરાક આ બાજુ વૃત્તિ રાખજો, આ વચનામૃત સમજવું એટલે બહુ ગહન છે. ભક્તો, વચનામૃતની કથામાં મેં ભગવાનને પ્રાર્થના સ્વયં કરી કે મહારાજ તમે પોતે સમજાવજો તો સમજાય, નતર આ કાંઈ બુદ્ધિ ન બળે સમજાય એમ નથી, સ્વયં પરમેશ્વર પ્રેરણા કરે તો સમજાય, અને મોટા મોટા સંતની પાસે સાંભળ્યું હોય ને સમજાય તો સમજાય. બાકી વચનામૃત બુદ્ધિના બળે ન સમજાય, અને સમજાય તો વિદ્વાનનો કોઈક બોલાય જાઓ વચનામૃતની પાર નીકળે કહેજો, નો નીકળે હગે વિદ્વાન નો નીકળે, અભણમાં અભણ ભગવાનનો સાધક ભગવાનનો ભગત હોહરવા નીકળી જાય. કારણ ભગવાન સ્વયં કૃપા કરે, કોઈ મહત્પુરુષ પાસે સાંભળ્યું એટલે બહાર નીકળાય, એટલે વચનામૃતમાં ગાફલાય ન પોહાય. એટલે બરાબર ધ્યાન આપજો, કેવી સરસ વાત છે કે આત્માના અક્ષર માયાથી કે પર છે ભગવાનનું શરીર કેમ કહેવાય. શરીર જે હોય તો વિકારવાનો હોય, નાશવંત હોય, અને આ તો નિર્વિકારી છે અને સદૈવને માટે સચ્ચિદાન સ્વરૂપ છે. તો દેહ અને દેહી અને બંને અંદર તો ભેદ હોવો જોઈએ, ભેદ કેમ નથી? અને જીવનું જે શરીર, હા મેં દ્રષ્ટાંત આપ્યું, જીવનું જે શરીર તે તો જીવ થકી અતિશય વિલક્ષણ છે. આપણું શરીર અને આત્મા બે જુદા છે, તો ભગવાનનું શરીર ને ભગવાન બે જુદા હોવા જોઈએ ને, બેના લક્ષણ અલગ હોવા જોઈએ ને, અલગ તો દેખાતા નથી. જીવનું શરીર તો જીવ થકી અતિશય વિલક્ષણ છે ને વિકારવાન છે, અંદેહી જે જીવ તે તો નિર્વિકાર છે. દેહ અલગ છે, જીવ અલગ છે, બેના લક્ષણ અલગ છે, તો પછી ભગવાનનું શરીર અને ભગવાન એ બે અલગ હોવા જોઈએ ને, લક્ષણ અલગ હોવા જોઈએ ને, લક્ષણ તો એકસરખા દેખાય છે. માટે દેહ અને દેહની તો અત્યંત વિલક્ષણપણું છે, તેમ પુરુષોત્તમ અને પુરુષોત્તમના શરીર જે આત્મા નક્ષ તેના વિશે અત્યંત વિલક્ષણપણું જોઈએ. તે કહો કેમ વિલક્ષણપણું છે? પાછા મહારાજ કે જુદાપણું તો છે જ પાછું, પણ કેવી રીતનું છે? દેખાતું નથી. નરી આંખે જુઓ તો આત્મા અક્ષર અને પરમાત્મા ત્રણેય એકસરખા લક્ષણ દેખાય. ત્રણેય વિકાર થકી માયા થકી પર છે, ત્રણેય સચ્ચિદાનંદ રૂપ છે, ત્રણેય અજર છે, ત્રણેય અમર છે. તો પછી વિલક્ષણપણું છે કેવી રીતે, જુદાપણું છે કેવી રીતે? બોલો સંત, ઉત્તર આપો. કેમ લાગે સંત, ઉત્તર થાય નહીં થાય? હું ઘણી વાર કહું છું 238 પ્રશ્નો છે વચનામૃતમાં. કેટલી વાર, કેટલા પ્રશ્નો મહારાજના? 238 પ્રશ્નો આવા નવા ઠપકે રે મહારાજે. એમાંથી કેવા મોટા સાધુ, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, શુકાનંદ સ્વામી, શતાનંદ સ્વામી, ફક્ત 18 પ્રશ્નો ઉત્તર કરી ગયા. નાણ ભગત કેટલાનો? 18 ઉત્તર કરી શક્યા. 220 પ્રશ્નનો ઉત્તર સંતોથી ન થઈ શક્યો. આ જ ભગવાન સ્વામિનારાયણનું સર્વોપરીપણું છે, આ સર્વોપરીપણું છે. એની જ્ઞાનની ઊંચાઈ જ મહારાજનું સર્વોપરીપણું એના દર્શન કરાવે છે. સંતો ઉત્તર ન થયો, પછી સર્વે મુનિએ જેની જેવી બુદ્ધિ તેને તે ઉત્તર કર્યો, પણ યથાર્થ ઉત્તર કોઈથી થયો નહીં. સર્વે મુનિ બોલ્યા, સભામાં બધા બેઠા હતા, ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, ને બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, 300 વિદ્વાનને ઝુકાવનાર બધા બેઠા હતા, અને બધાએ ઉત્તરી કર્યો પાછો. મહારાજ કે બોલો તમારું શું કહેવું, બોલો તમારું શું કહેવું, બોલો તમારું શું કહેવું, બધાએ કીધું. પણ મહારાજ કે તમે ફેલ, તમે ફેલ, તમે ફેલ, તમે ફેલ. પછી મહારાજ કે બધા ફેલ. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, મહારાજ કે લો અમે ઉત્તર કરી, તમારથી કોઈથી ઉત્તર થાય નહીં. લ્યો અમે ઉત્તર કરીએ છીએ, આત્મા અને અક્ષર એ બેને જે પુરુષોત્તમ ભગવાનનું શરીર પણ તે તો આત્મા અને અક્ષર ભગવાન પુરુષોત્તમનું શરીર કેમ છે? તો કે વ્યાપ્યપણું, આધીનપણું, અસમર્થપણું તેણે કરીને છે. કેવી રીતે? તો ભગવાન જે પોતાની અંતર્યામી શક્તિ કરીને આત્મા અને અક્ષર તેને વિશે વ્યાપક છે. શું ભેદ બતાવ્યો? આત્મા અને અક્ષર અને પુરુષોત્તમ નારાયણ એમાં શું ભેદ છે? તો કે વ્યાપ્યપણું, આધીનપણું, અસમર્થપણું. ભગવાન છે એ આત્મા નક્ષરની અંદર વ્યાપક બની શકે છે, ભગવાન અંદર વ્યાપી શકે છે, પણ ભગવાનમાં જીવ આત્મા કક્ષર એકે વ્યાપી શકતા નથી. એટલે જીવનું ત્યાં એટલું અટકાવું પણ આવ્યું, જીવનું એટલું અસમર્થ પણ થયું. ભગવાન બધાની અંદર વ્યાપી શકે છે, આત્મા અક્ષરની અંદર પણ વ્યાપી શકે છે. ભગવાન વ્યાપક છે અને એ બે બે તો વ્યાપ્ય છે. ભગવાન વ્યાપક છે અને વ્યાપ્ય છે, માને ભગવાન અંદર પ્રવેશ કરી શકે છે. કોમાં? જીવમાં, અક્ષરમાં. પણ જીવ અને આત્મા અક્ષર એ ભગવાનની અંદર પ્રવેશ કરી શકતા નથી. અને ભગવાન જે તે સ્વતંત્ર છે. ભગવાન કેવા છે? સ્વતંત્ર. જો કે જીવમાં તો તમે કદાચ બહુ ઊંડા ન ઉતરો, બહુ સ્વતંત્ર ન કહો, પણ અક્ષર તો બહુ સ્વતંત્ર છે. અક્ષરના એક એક રોમમાં આપણે રોજ સાંભળીએ છીએ, અનંત કરોડો બ્રહ્માંડ ઉડતા ફરે, અક્ષરની આજ્ઞામાં જ બધા વર્તે છે. અક્ષર જે છે એ અનંત આત્માનું કાર્ય કરવા માટે સ્વતંત્ર છે, પણ એ અક્ષર પણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણની આગળ તો પરતંત્ર છે. અક્ષર પુરુષોત્તમ નારાયણની આગળ જી હા જી હા જી હા કરીને ઉભા રહે છે. સમજાય છે તમને? અક્ષર ને સર્વથી પર એવા જે પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ, એનો ભેદ વર્ણવ્યો જાય તેમ નથી. આમ સાધુ દ્રષ્ટાંત આપો તો ખબર પડે. અનંત કરોડો જે આત્માઓ છે, અનંત કરોડો આત્માઓ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ સંકલ્પ કરે આ બધા મુક્ત થઈ જાઓ તો ઘડીના છઠ્ઠા ભાગમાં મુક્ત થઈ જાય. અને તમામ મુક્તો પછી અનાદિના હોય કે આધુનિક હોય કે અક્ષર, બધા ભેગા થાય અને સંકલ્પ કરે. કમાણે સાહેબ એ બધા સંકલ્પ કરે કે એકબીજા સ્વામિનારાયણ થાવ, કેમ થાય? થાય ન થાય? સમજો, બધાય બધાત્મા માટે એક પુરુષોત્તમ નારાયણ સંકલ્પ કરે કે આ બધાય મુક્ત બની જાઓ તો બધાય મુક્ત થઈ જાય. પણ તમામ મુક્ત મૂળ અક્ષરની સાથે એમ સંકલ્પ કરે કે બીજા એક સ્વામિનારાયણ થાવ તો બીજા સ્વામિનારાયણ થાય નહીં. આટલો આટલો ભેદ અક્ષર અને સર્વથી પર પુરુષોત્તમ નારાયણ, એમાં પણ આટલો મોટો ભેદ છે. માટે બધી જગ્યાએ અક્ષર અને આત્મા સ્વતંત્ર કદાચ હશે, પણ પુરુષોત્તમ નારાયણની આગળ તો પરતંત્ર પરતંત્ર અને પરતંત્ર છે. પાછું એવું નથી, ભલે મૂળ અક્ષર પુરુષોત્તમ નારાયણ પછી તરતનું સ્ટેપ છે, તરતનું સ્ટેપ છે, પણ તરતનું સ્ટેપ હોવા છતાંય એનો મતલબ એવો નથી કે બંને વચ્ચેનો ગેપ થોડોક છે. સ્ટેપ તરતનું છે પણ ગેપ બહુ મોટો છે, ગેપ બહુ મોટો. દાખલા તરીકે એક ગામની અંદર 5000ની વસ્તી હોય, એમાં કોઈકને ધંધો બરાબર લાગુ પડી ગયો, એની 1000 કરોડનો માલિક થઈ ગયો. કેટલા કરોડનો? 1000 કરોડનો માલિક થયો. અને પછી બીજો એક ગામની અંદર, બાકી આખું ગામ ગરીબ છે, બીજો જે છે એની પાસે 1 લાખ રૂપિયા છે, બાકી બધા મજૂરી કરે છે. એટલે કહેવાય શું બોલ્યા, પછી તરતનો ગેપ, તરતનું સ્ટેપ. 1000 કરોડના માલિક પછી તરત 1 લાખવાળો, કારણ કે બાકીના બધા કંગાલ છે. કહેવાય તરતનું સ્ટેપ, પણ વચ્ચે અંતર કેવડું માપી ન શકાય એવડું. સમજાય છે મારો વાત? કહેવાય નેક્સ્ટ તરત જ, એમ 1000 કરોડના માલિક પછી તરત બીજો નંબર આનો, એમ બીજો નંબર અમારા ફલાણાભાઈનો. પણ ફલાણાભાઈ કેટલા રૂપિયાનો માલિક? તો 1 લાખ રૂપિયાનો માલિક. અંતર વચ્ચે પૂરી ન છે એકલું, પણ કહેવાય તરતનો સ્ટેપ. એમ અક્ષર એ પુરુષોત્તમ નારાયણ પછી તરનું સ્ટેપ છે, પણ વચ્ચેનો અંતર એટલો બધો છે કે જે અંતરને માપી ન શકાય, અંતરને માપી ન શકાય. મૂળ અક્ષર એક કહેવાય છે, પણ પુરુષોત્તમ નારાયણ એટલી કેપેસિટી ધરાવે છે કે પોતે એમ ધારે કે મૂળ અક્ષર જેવું છે એવા અબજો અક્ષર બની જાઓ તો અબજો અક્ષર પુરુષોત્તમ નારાયણના વચનથી થઈ જાય. શું કહો તમે? ન થાય. હે, પણ એવા એકની અબજો અક્ષર ભેગા થઈ જાય અને સંકલ્પ કરે કે એકબીજા સ્વામિનારાયણ થાવ તો બીજા સ્વામિનારાયણ ન થાય, આટલું અંતર પુરુષોત્તમ નારાયણ અને અક્ષરની અંદર એલું છે. માટે ભગવાનના ભક્તો મહિમા ખૂબ પુરુષોત્તમ નારાયણનો જ સમજતા શીખો. અદભુત વાત મહારાજ કે અક્ષર અને આત્મા બે સ્વતંત્ર હશે, પરંતુ અમારી આગળ પરતંત્ર છે. અને આત્મા ને અક્ષર તે તો ભગવાનને આધીન છે, ભગવાન કોઈને આધીન નથી, ભગવાન સંપૂર્ણ સ્વતંત્ર સ્વતંત્ર છે. ઈશ્વર એક સ્વામી, જીવો બિચારા પરતંત્ર ગામી, સર્વજ્ઞ સર્વેશ્વર છે સદાય, અલ્પજ્ઞ જીવો પ્રભુ કેમ થાય. વિહલાજી મારના શબ્દો, લાખ વર્ષ મહેનત કર્યા પછી કાચ કોદી હીરો ન થાય, અબજો વર્ષ દાખલો કર્યા પછી કથિર કોદી સોનું ન થાય, એમ અબજો વર્ષની સાધના કરે ઊંધે માથે કદાચ અબજો વર્ષ સુધી લટકે, અંજળનો ત્યાગ કરી દે તોય પણ જીવ કોઈ ભગવાન ન થાય, ભગવાન ન થાય. જીવ જીવ છે અને ભગવાન તો ભગવાન છે. અરે અબજો વર્ષ સુધી સાધના કર્યા પછી પણ અક્ષર ક્યારે પણ પુરુષોત્તમ ન બની શકે, પુરુષોત્તમ નારાયણ જેવા તો એક પુરુષોત્તમ ભગવાન સ્વામી નારાયણ છે. માટે મહારાજ અંત્યના છેલ્લા વચનામતમાં લખ્યું, અમને ભજી ભજી ઘણા અમારા સાધર્મ્ય પણ પામ્યા છે, પણ મહારાજ હોત હું એક જ છું, અન્યથા કોઈ ન હોઈ શકે. એટલે મહારાજ કહે છે કે અમારી આગળ એ પરતંત્ર છે અને પરાધીન છે. અને ભગવાન જે તે અતિ સમર્થ છે, ને આત્માન અક્ષર છે તો ભગવાનની આગળ અતિ અસમર્થ. બરાબર સમજો, આત્માન અક્ષર ભગવાનને આગળ અસમર્થ એમ ન કીધું. આત્મા ફક્ત ન લીધું, અક્ષરને ભેગા લીધા. આત્માન અક્ષર પુરુષોત્તમ નારાયણ આગળ તો અતિ અસમર્થ છે, અતિ અસમર્થ. અબજોપતિને આગળ 2000 રૂપિયા ખીચામાં હોય કેવો કહેવાય, કંગાલ કેવા ન કહેવાય. હે, એમ અક્ષર અને આત્માની ગમે એટલી સામર્થ્ય દેખાતી હોય તો પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ આગળ તો અતિશય અસમર્થ છે. એવી રીતે ભગવાન જે તે બે ના શરીર છે, અને એ બે જે તે ભગવાનનું શરીર છે, અને શરીર એવા જે પુરુષોત્તમ ભગવાન તે તો સદા દિવ્ય મૂર્તિમાન છે, અને એવા જ એ ભગવાન તે જે તે વ્યાપક અને દ્રશ્ય. એક વાત પૂરી થઈ ગઈ, એક વાત પૂરી થઈ, સમજાઈ ગઈ તમને? હું સમજાણું, આત્મા અક્ષર એ ભગવાનનું શરીર છે, ભગવાન શરીર છે, એનો ભેદ બતાવ્યો. શું ભેદ બતાવ્યો? કોણ કહે છે? કયો વિક્રમ ભગત? હા, ત્રણ ભેદ બતાવ્યા. ક્યાં ત્રણ ભેદ? કોણ કહે છે? મફત લઈ લો અસ્તો. ભગવાન વ્યાપક છે, ભગવાન સ્વતંત્ર છે, ભગવાન સમર્થ છે. એને આગળ આત્માન અક્ષર એ વ્યાપ્ય છે, અસમર્થ છે અને પરતંત્ર છે. પુરુષોત્તમ નારાયણ આગળ પરતંત્ર છે અને પરાધીન છે, અને એની અંદર પુરુષોત્તમ નારાયણ વ્યાપી શકે છે. માટે ત્રણ ભેદ અદ્ભુત રીતે બતાવ્યા. હવે એક બીજો સ્ટેપ લઈ છે, કેમ થાય વચનામૃત પૂરું કરવું છે કે નથી કરવું, સમજાય છે? કાંઈ કમળ છે, આમાં જ કસોટી થાય ત્યારે સમજાય છે. સમજાય તો છે. માણા વદરવાળાને કાંઈ સમજાય છે? હું તો કહું ન સમજાય ને તો વચનામૃતમાં બેઠું રહેવું, ન સમજાય તો બેઠું રહેવું. જો તમે ઊભા કોઈ થતા ને એટલે ચિંતા નથી કાંઈ, પણ બેઠા રહો ને તો આજ નહીં કાલ સમજાશે. વિદ્યાર્થી જીધી ભણવા બેન તે તેને કાંઈ ન સમજાતું હોય, સમજાતું હોય હે, એને એકડો એનો સમજાય. બોલો, એકડો એનો સમજાય. એકડામાં ટીચર આમ કરી એકડો એક કરે, અને પછી એની સ્લેટમાં આમ લખી આપે, પછી ક્યાં ઘૂંટતો હોય જા, ઓલો 10 મિનિટ સુધી ઘૂંટે, અને પછી ટીચરને દેખાડે તો એકડો આમ કર્યો, એને બદલી કંઈ બીજું બીજી બાજુ ટર્ન મારી ગયો. બોલો, એને કાંઈ ન સમજાતું હોય, પણ એનો એ જ એમને જો દાખલો ચાલુ રાખે ચાલુ રાખે ચાલુ રાખે, એક દાડો મોટો પ્રોફેસર થઈ જાય, મોટો ડોક્ટર થઈ જાય, મોટો એન્જિનિયર થઈ જાય. સમજાય છે? એમાં કાંઈ નહીં સમજાય ને તમે બેઠા રહો ને તો એક દાડો આને સાંભળી સાંભળીને આને વાંચી વાંચીને આનું મનન કરી કરીને મુક્ત થઈ જાઓ. મુક્ત ખબર નહીં પડે ને મુક્ત થઈ જવાય. અદ્ભુત ગ્રંથ છે, અદ્ભુત. હવે મહારાજ બીજો ટ્રેક પકડે છે. એક વાત તો પૂરી થઈ ગઈ, આત્મા અને અક્ષર અને પુરુષોત્તમનો ભેદ તો કહેવાય ગયો, હવે બીજી વાત મારા શરૂ કરે છે. અને શરીર એવા જે પુરુષોત્તમ ભગવાન, આથી બદલે છે, શરીર એવા જે પુરુષોત્તમ ભગવાન તે તો સદા દિવ્ય મૂર્તિમાન છે. કેવા છે? સદાય દિવ્ય મૂર્તિમાન, સદાય સાકાર છે. મહારાજ કોદી નિરાકાર હોઈ શકે નહીં. મારું ધામ છે રે અક્ષર અમૃત જેનું નામ, તેમાં હું રહું રે દ્વિભુજ દિવ્ય સદાય સાકાર. એમ પણ જો મહારાજ આમાં છે ને છોખો ટીકા કરતા, પુરુષોત્તમ નારાયણ, પુરુષોત્તમ નારાયણ જ કહે છે, પણ એમ પાસે બોલ્યા જ નહીં પુરુષોત્તમ હું છું. સમજાણું ને? આમાંથી જીવને પાછું ત્રીજો ફણકો ફૂટે પાછો, એ પુરુષોત્તમ નારાયણની મોટપ કીધી તો કોઈક બીજા છે, પછી બીજે ફાફા મારવા જાય. પણ મહારાજે પોતે કીધું છે અંત્યના 38માં, ઈ પુરુષોત્તમ બીજો કોઈ નથી, હું પોતે સ્વયં છું, હું પોતે સ્વયં છું. અને બોલ્યા શ્રીહરિના પદમાં પણ મહારાજ બોલ્યા છે, પુરુષોત્તમ હું પોતે સ્વયં છું. ભક્તો, હમણાં અમે ક્યાં વિદ્યાનગર પધરામણી કરવા ગયા ત્યારે મારા મનમાં સંકલ્પ છે કે મેં કીધું ક્યારેક 5-1 દિવસની પારાયણ ફક્ત બોલ્યા શ્રીહરિના બે પદ ઉપર બેસાડવી છે. અદભુત છે, અદભુત. શ્રીજી મહારાજ આ આ આ આ બ્રહ્માંડમાં મહારાજ પધાર્યા, નંદસંતો વિવિ 25-25 હજાર કીર્તનો મહારાજ માટે લખ્યા અષ્ટકવિઓએ, પણ મહારાજ જાતે તો 2 જ કીર્તન બનાવ્યા છે. મગનભાઈ, 2 જ કીર્તન ભગવાન સ્વામિનારાયણ જાતે બનાવ્યા. આજ મારે ઓરડાના છેલ્લા 2 પદ બોલ્યા શ્રીહરિ રે વળી સૌ સાંભળો 2 પદ. મહારાજ પોતાનો અંતર્ગત અભિપ્રાય બધો ઠાલવી દીધો છે. હમણાં આપણે સવારમાં કીર્તન વિવચનની કથા લે છે ને એમ શિબિરમાં, ત્રણ ચાર વર્ષ પહેલાં હવારમાં એ બોલ્યા, બે બોલ્યા શ્રીહરિ, બે પદ ઉપર 10-12 કલાકનું વિવેચન થયેલું છે. હું તો કહું આ સભામાં જેની પાસે કેસેટ ન હોય એકવાર સાંભળજો, તેથી ખબર પડશે આપણે કોણ છીએ અને કોણ આપણને મળ્યું છે. એમ ચોક્કસ સાંભળજો. હું તો એમ કહું ત્યાં સુધી કદાચ કોઈની પાસે રૂપિયા ન હોય ને તો અમારી પાસે આવજો, મફત લઈ જાયજો તમે, પણ એ કેસેટને સાંભળજો એકવાર, સાંભળજો. હાટે ગરીબ સ્થિતિ એક દી શાક નહીં ખાતા, છાશનો રોટલો ખાઈ લેજો, પણ એ કેસેટને લેજો અને સાંભળો. બે કેસેટ ખાસ કહું, એક બોલ્યા શ્રીહરિન, બીજી પહેચાન. પહેચાન એટલે ઓળખાણ. આજથી લગભગ 8-10 વર્ષ પહેલાં લંડનમાં પૂજ્ય પૂર્ણેશ્વર સ્વામીની ઘનશ્યામ લીલામૃતની કથા હતી. સ્વામી ઘનશ્યામ લીલામૃતની કથા કરતા હતા અને પછી 15-20 મિનિટ સુધી એ ઘનશ્યામ લીલામૃતનો સારાંશ સમજાવવાનો અમને મોકો મળેલો અને એની અંદર ઇંગ્લેન્ડની ધરા ઉપર વિસ્લેન મંદિરમાં એ 20-20 મિનિટનું જે રેકોર્ડિંગ ભેળું કરી અને તૈયાર કરવામાં આવેલી કેસેટ, લગભગ 4 કલાકનું પ્રવચન છે, પહેચાન કેસેટ છે. એકવાર સાંભળજો, તેથી ખબર પડશે આપણે માય કાંગલા નથી, માય કાંગલા નથી, આપણે અમીરોના સંતાન, અમીરના સંતાન છીએ. આપણને ભગવાન સ્વામિનારાયણ જેવો ધીંગો ધણી મળ્યો છે, માટે જોજો નિવેદ વિવેદમાં લેવાય નહીં જતા. ટાઢા ચૂલા ઊના ચૂલા મહેરબાની કરીને કરતા નહીં, કાળા પીળા ધોળાને બાંધતા નહીં. આ ભગવાન સ્વામિનારાયણ મળ્યા એટલે બધું જ આવી ગયું, કોઈ વાત નહીં, મણા રહેવા પામી નથી. અને યાદ રાખજો, આમ છાતી ઠપકારીને કહું છું, ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત થાય એનો કોઈની તાકાત નથી વાંકો વાળ કરી શકે. ભલા માણસ સરપંચ પોહાયો માથા ભારે હોય, પણ વડાપ્રધાનની સાથે જેને સીધો સંબંધ હોય એનો સરપંચ શું વાંકો વાળ કરી શકે? ભલા માણસ જેને નિત્ય સરપંચ, જેને નિત્ય વડાપ્રધાન સાથે દિવસમાં 2-2 વાર ફોન થતા હોય, સરપંચની તાકાત છે એનો વાંકો વાળ કરી શકે? એમ ભક્તો બધા શક્તિશાળી, પણ કોઈ સરપંચને સ્થાને, કોઈ તાલુકા પ્રમુખ સ્થાને, કોઈ જિલ્લા કલેક્ટરને સ્થાને અને કોઈ મુખ્યમંત્રીને સ્થાને વડાપ્રધાન ભગવાન સ્વામિનારાયણ આપણને મળ્યા છે અને આપણે સંતાન છીએ, એના દીકરા છીએ. કયા સરપંચની તાકાત છે, તાલુકા પ્રમુખની તાકાત છે આપણો વાંકો વાળ કરી શકે? અને હોય તો કરી લે, કેમ થાય ખબર પડે એની તે. માટે ભગવાનના ભક્તો ખબરદાર બનીને ભગવાન સ્વામિનારાયણનું ભજન કરજો, નિષ્ઠા દ્રઢ કરીને ગાંઠો વાળજો, ભગવાન સ્વામિનારાયણ મળ્યા છે. માટે બધાને આજ્ઞા કરીએ છીએ, ભગવાનના ભક્તો આ બે વસ્તુનો વસાવજો. હટે ઘરમાં થોડા દરેક કરકસર કરીને પણ આ બે વસ્તુને વસાવજો અને પોતે એને સાંભળજો. જોકે ભક્તો તમારા મને એમ થશે કે સ્વામી ટન મારી મારીને પછી ઉપાસના ઉપર જ જાય છે, પણ સાચું કહું, હૃદયના શબ્દો કહું, અમે 5 મિનિટ બોલીએ, 1/2 કલાક બોલીએ, કલાક બોલીએ, 3 કલાક બોલીએ, જ્યારે મહારાજની એકાદ વાત પણ સર્વોપરી ન થાય તે દાડે એમ થાય કંઈ બોલ્યા જ નથી એમ, ત્યારે અંતરમાં આનંદ થાય કે જ્યારે કાંઈ પણ વાત મહારાજની સર્વોપરીપણાની કહેવાય ત્યારે એમ થાય કે કાંઈક આપણે કહેવાનું છે. સર્વોપરી ઉપાસનાની વાત ન થાય ને કદાચ 2 કલાક બોલ્યા ને તો એમ લાગે આપણે કાંઈ નથી કર્યું. એટલે તમને ગમે કે ન ગમે, અમને ખૂબ જ ગમે છે. માટે અમે તો કહેવાના, કહેવાના ને કહેવાના. તમને ગમે તોય કહેવાના, ન ગમે તોય કહેવાના. તમે કાલે આવો તોય કહેવાના, ન આવો તોય કહેવાના. એવી ભયથી એમ કંઈ બંધ જ કરી દેવાના કે ઓલા ભગત કાલે દેખાણા, ન દેખાણા, કાંઈ નહીં ન દેખાણા. તો એને જીધી ખબ જાગશે ને તે દાડે દોડતા દોડતા ફરી વાર આવશે. જે દાડે સમજાય, ખરેખર સમજાય જેવા તો એક ભગવાન પુરુષોત્તમ સ્વામિનારાયણ છે, તે દાડે ફરી વાર ટંડ મારીને આવશે. તમને કહું છું, તમે જે વાત કરો ને એમાં એ વાતનું બીજ લાવજો, મારીને સર્વોપરીતાનું બીજ લાવજો. એમાં મારાનો બહુ મોટો રાજીપો છે, બહુ મારા રાજી થાય. એટલે આ બે કેસેટો જરૂર સાંભળજો તમે. નામ ભૂલાઈ જત લખી લેજો, બોલ્યા શ્રીહરિ અને પહેચાન, બે કેસેટ. નવનીત રાખશો ને પાછી બી? હા તો ભલે, નતર એ મારો ડાયો ક્યારેક ગાંડો થઈ જાય, બીજી લઈ આવે છે બહુ ડાયો. ભક્તો નથી લાગતું શ્રીજી મહારાજને બહુ સરસ સમય મોકલો છે. અમારે મહેતાજી સરદાર થયા શિબિર બેઠા છે અને અમારે સ્ટોલ સંભાળે છે નવની. નહીં તો તમને ખબર, મંદિરનો સ્ટાફ હોય ને એને મંદિરના અધિકારીઓને તો આમ 19 એવો એવું આ બિલાડાને મીંદાડાને ભળતું હોય ને, બિલાડું મીંદું ને બિલાડું કૂતરું એમ ભણે બોલો, અને આઘા પાસા જ હોય. પણ સાચું કહું, હું ઘણી વાર કહું છું એમાં આપણી ભૂલ હોય કંઈક, નત્ર એમ થાય જ નહીં. પોતાના નીચેનો ગણ પોતાનો અનુસરે એમાં પોતાની કંઈક ભૂલ હોય, એમ નતર બને જ નહીં, એમ બને જ નહીં. તમને કહું છું, તમે આ બધા મોટા શેઠિયા બેઠા ને, બહુ અનુસંધાન રાખવું, ક્યારે મારો માણસ છે એમ સંકલ્પ ન કરો, બસ મારા ઘરનો સદસ્ય છે. અને તમે સદસ્ય સમજશો ને એટલે તમને વાલી જ સમજશે, એ તમને વાલી જ સમજશે. હું ઘણી વાર કહું છું કે આવો સ્ટાફ તો ક્યાંક જ હોય, આ લાખો અને કરોડો રૂપિયાનો વહીવટ એમ એને કોઈ પૂછતા નથી. અને અમને પૂર્ણ ભરોસો, અમારા મહેતાજી હોય તોય ભલે, અમારા સ્ટોલ સંભાળનારા હોય તોય ભલે, અમારે વાડીના ગોવાળિયા હોય તોય ભલે, રસોયા હોય તોય ભલે, હોસ્પિટલનો સ્ટાફ હોય તોય ભલે, ક્યારે એક લેશ માત્ર અનિતિ ન કરે એવો અમને પૂરો ભરોસો હોય, 100% ભરોસો. કોઈ દી ન કરે, કદાચ કરોડો રૂપિયા ઢલવી નાખો તો હું. અને બધાને ભગવાનને પામવાનું તાન, બધાને ભગવાનનું તાન, કે કોઈ પણ રીતે ભગવાન પામવું છે. અને એટલું બધું તાન આપણે ભગવાન પામવું છે અને બીજાને પમાડી દેવા છે. કારણ કે બીજા હરિભક્તો ક્યારેક આવે ને ત્યારે હું કે ખબર, અમારા મુકેશ ભગત, અમારા નવનીત ભગત કેસેટ આપી, જમે જોવો તો એ ઉપાસનાની જ પકડાઈ દે, તમે આ લઈ જાઓ, ઓલો બે લેવાને તો ચાર પકડાઈ દે, આ ચાર લઈ જાઓ, બીજી બે લઈ જાઓ, કેમ એને તાન છે ભગવાન ઓળખાવાનું. એને તમે એવું તાન રાખશો ભગવાન ઓળખાવાનું, બહુ મજા આવશે, જીવન જીવવાની મજા આવશે. નતર જીવન કોથળા જેવું જીવીને પૂરું કરવાનું શું અર્થ ભલામણે, એનો શું અર્થ, જન્મા તોય હું ને મર્યા તોય હું, એમાં શું ભલામણા. જીવન જીવીએ તો મસ્તીથી જીવીએ, મસ્તીથી. અને ખરેખર ભગવાન ઓળખાય, પુરુષોત્તમ નારાયણ ઓળખાય, પછી મસ્તીથી જીવન જીવાય. હમણાં 2-2.5 મહિના પહેલા એક હરિભગત સુરતમાં ધામમાં ગયા, નાગજીભાઈ નામ, એને આપણો કોન્ટેક્ટ થયો. આ વર્ષે 10 વર્ષ પૂરા થાય, આમ તો હરિભગત જન્મસિદ્ધ હતા પણ કહેવા માત્ર હરિભગત. 10 વર્ષથી કોન્ટેક્ટ થયો ને એમાં થોડા સમયથી તો બહુ જ સારો કોન્ટેક્ટ થયો. 2 વર્ષ પહેલાં આપણી પારણ પણ સુરતમાં બેસાડેલી, બહુ ભવ્ય પારણ, પરમ પૂજ્ય લાલજી મહારાજ એનું હાથી નિંબાળી પર સામયું કાઢેલું, એને કેન્સર થયું હતું. છોકરા બોકરા કોઈ કહે નહીં, પછી એમ છોકરાને કીધું તમે કહી દો. હવે લગભગ 6-8 મહિના પહેલાં કીધું કે બાપુજી એક વાત તમને કહેવી છે, નહીતર હું કહેતા, અલ્સર છે તમને, અલ્સર છે પણ હકીકત નળીનું કેન્સર હતું. એક વાત તમને કહેવી છે, તમે ધીરજ રાખજો. તે નાગજીભાઈ શું કે ખબર, મને ખબર છે તમારે મને શું કહેવું છે, મને ખબર જ છે કે તમારે મને કાંઈ કહેવાની જરૂર નથી, હું મારી તૈયારીમાં જ છું. કે લગભગ 2-2.5 મહિના પહેલાં અમે સુરત ગયેલા અને ત્યારે એને ઘેરે મેં ગયા, અને ઘેરે પછી છોકરા બધાને બહાર કાઢ્યા, બાવણું બંધ કરીને 2 જણા બેઠા, અને મેં કીધું નાગજીભાઈ તમારી ચિઠ્ઠી ફાટી ગઈ છે, ભગવાનનું ખૂબ ભજન કરી લેજો, અને વ્યવહાર બહુ મોટો માણસ પાછો, વ્યવહાર વ્યવહાર બધું છોકરાને હપી દેજો. મને કે સ્વામી કાલ જ છોકરાને બોલાવીને બધું હપી દીધું છે, અને પછી જે બોલ્યા એ આનંદની વાત કહું. એ કે સ્વામી સંતો મળ્યા, આચાર્ય મારે મળ્યા, માટે અતિ આનંદ છે, અને વટથી જીવ્યો છું ને વટથી મરવું શકે. છોકરાને કહી દીધું મારી પાસે કોઈ આહોડું પાડતા નહીં, મારે શું કરવાનું બાકી, મારા બધા સંકલ્પ પૂરા થયા છે. મારો સંકલ્પ હતો કથા કરાવીએ, કથા થઈ ગઈ. મારો સંકલ્પ હતો પરમ પૂજ્ય લાલજી મહારાજને હાથી નિંબાળી ઉપર સુરતમાં હામું કાઢું, એ મારો સંકલ્પ પૂરો થઈ ગયો. અને ભક્તો યાદ રાખજો, જેના બાપ આવા હોય ને એના છોકરા, એનો છોકરાનો છોકરો, એ વખતે હામું કાઢું હતું હાથી નિંબાળી ઉપર, પણ હાથી મળતો નહોતો. અને એને મધ્યનું કહ્યું, છોકરાનો છોકરો લગભગ 14-15 વર્ષનો છે, હાથી મળતો નહોતો ને, બધા બેઠા હતા ને ચર્ચા થતી, હાથી ક્યાંય મળતો નથી. છોકરો વચ્ચે ઊભો થયો, બધા બેઠા, નાગજીભાઈ બેઠા, તેનો છોકરો બેઠો હતો, એમ સંતો હરિભક્તો બધા બેઠા હતા, ત્યારે છોકરો વચ્ચે ઊભો થાય, ન મળતો હું નથી મળતો, નથી મળતી વાતો કરો, નવો ખરીદી લો ને, કે થેલમાં થાય, થેલમાં થાય. માટે મોજમાં રહેજો, બસ મોજમાં જીવજો, અને મોજમાં લોકને છોડીને જવું છે એ મસ્તીમાં રહેજો. પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ મળ્યા છે, માટે રંગપણું લેશ માત્ર મનમાં આવવા નહીં દેશો, મસ્તીમાં જીવન જીવજો. મહારાજ આપણે મસ્તીમાં લાવવા હાટો આ ધરા ઉપર પધાર્યા છે, નતર હું અહીં કામ હતું, કહો હું કામ આવ્યા છે. હજારો લાખો કરોડો આત્માને પોતાની મસ્તીમાં મસ્ત કરવા માટે પુરુષોત્તમ નારાયણનું આ લોકની અંદર આગમન થયું છે, એ વાતને કોઈ દી ભૂલશો નહીં. બહુ સરસ મહારાજે વાત એક બતાવી. હવે બીજી બાજુ મારા ટન મારી રહ્યા છે, અને એવા જ એ ભગવાન આત્માના અક્ષરનાય પણ શરીરી, એવા જ એ ભગવાન તે જે તે વ્યાપક ને દ્રશ્ય, વ્યાપક ને દ્રષ્ટા, એવા જે સર્વે આત્મા. બહુ ગહન વિષય આવે છે, તમારે બહુ ધ્યાન આપવું પડશે તો સમજાશે. અને એવા જે એ ભગવાન તે જે તે વ્યાપક ને દ્રષ્ટા, એવા જે સર્વે આત્મા. યાદ રાખજો, 3 સ્ટેપ સમજજો. આ શરીર, એની અંદર બેઠેલો જીવ એ શરીરી એક સ્ટેપ પૂરો. આ શરીર અને શરીર આત્માને જીવ આત્માને શરીર બેની જયારે વાત કરીએ ત્યારે આ શરીર અને અંદર બેઠો એ શરીરી. પણ એથી બીજો જયારે સ્ટેપ પકડીએ ત્યારે આત્મા છે એ શરીર બની જાય અને એની અંદર બેઠેલા પુરુષોત્તમ નારાયણ એ શરીરી બને. અત્યારે પુરુષોત્તમ નારાયણ અહીંયા વાત એવી કરી રહ્યા છે આ શરીર અને એની અંદર બેઠેલો એવો જે આત્મા એ એને દ્રષ્ટા શબ્દ માત્ર સંબોધન કર્યું છે. વ્યાપક અને દ્રષ્ટા એવા જે સર્વે આત્મા અંતે આત્માને વ્યાપ્ય અને આત્માને દ્રશ્ય એવા જે દેહ આત્માને વ્યાપ્ય અને આત્માને દ્રશ્ય એવા દેહ એટલે આ શરીર. ટૂંકમાં મારે એવું કહેવા માંગે આ શરીર અને જીવ ટૂંકમાં તમને સમજાવું આ શરીર અને જીવ એ સર્વેમાં પોતાની અંતરેમી શક્તિ કરીને આત્મપણે રહ્યા છે. માને આ શરીરમાંય પરમાત્મા કાર્યકર છે અને અંદર બેઠેલો જીવ એની અંદર પણ ભગવાન જ કાર્ય કરી રહ્યા છે. અને એવી રીતે સર્વેના આત્મા જે પુરુષોત્તમ ભગવાન તે જ્યારે સર્વેના આત્મા સર્વેના આત્મા એટલે શરીરના આત્મા અને આત્માને આત્મા એવા જે પુરુષોત્તમ ભગવાન તે જ્યારે રૂપવાન એવું જે દ્રશ્ય તેના આત્મપણે કરીને શાસ્ત્ર વિશે કયા હોય ત્યારે પુરુષોત્તમને દ્રશ્ય રૂપે કરીને વર્ણવ્યા હોય. આ શરીર અને આત્મા એ બેના રૂપપણે એવું જે દ્રશ્ય અને આત્મપણે કરીને રહ્યા શાસ્ત્ર વિશે કયા એટલે આ શરીર અને આત્મા બેની અંદર રહેલા જે સર્વેની અંદર અંતરમી રહેલા એવા જે ભગવાન એ આ આત્માને દ્રશ્ય એટલે આત્મા જેને જોઈ શકે છે એવું જે દ્રશ્ય છે એની અંદર અંતરેમી સ્વરૂપે જ્યારે કયા હોય ત્યારે ભગવાનને દ્રશ્ય રૂપે વર્ણન કર્યા હોય છે. એટલે વાત હજી સમજાવું તમને. ભગવાનને બે રીતે વર્ણન કરે. ફરી વાર સ્ટેપ લઈએ. આત્માન અક્ષર એના તો આત્મા પરમાત્મા છે જ, પણ આ શરીર અને શરીર બે ભાગ છે. એમાં શરીર એક લો, આ શરીરની અંદર આત્મા બેઠેલો છે, આ શરીરની અંદર આત્મા બેઠેલો છે. તો આત્માના તો એ પોતે અંતરેમી સ્વરૂપે રહેલા છે, પણ આ દ્રશ્યને પણ જેનો સંબંધ છે આ દ્રશ્યમાન એવું જે શરીર એ પણ જેને અવલંબન કરીને સર્જાયું છે એવા શરીરની અંદર જેનો વ્યાપ્યપણું છે અથવા તો શરીરની અંદર જે કાર્ય કરી રહ્યા છે એવા જે ભગવાન એનું જ્યારે વર્ણન કર્યું હોય ત્યારે ભગવાનને દ્રશ્ય સ્વરૂપે વર્ણન કર્યું હોય. આ તમને નહીં સમજાય, આના કરતાં સરળ દ્રષ્ટાંત આપું. આ શરીરમાં તમને નહીં સમજાય. આપણે દાખલા કે ગિરનાર કે હિમાલય પહાડે જે છે એને શું માનીએ છીએ? ભગવાનનું સ્વરૂપ છે. તો હિમાલયને ભગવાનનું સ્વરૂપ માનીએ છીએ અને હિમાલયની અંદર હિમાલય મૂર્તિમંત પણ છે ને, પાછું એ શરીર એ છે અને મૂર્તિમંત હિમાલય પણ છે. તો હિમાલય સ્વરૂપે ભગવાનને આપણે વંદન કરતા હોઈએ ત્યારે ભગવાનના દ્રશ્ય સ્વરૂપને આપણે વંદન કરીએ છીએ. દાખલા તરીકે આ પૃથ્વી છે, આપણે શું કહીએ છીએ? પૃથ્વી એ ભગવાનનું બ્રહ્મ છે, પૃથ્વી બ્રહ્મ છે, ભગવાનનું શરીર છે. તો પૃથ્વી મૂર્તિમંત અલગ છે એટલે જીવનું અલગ છે અને એનું શરીર આ પૃથ્વી એને પણ આપણે વંદન કરીએ છીએ. એ કોને વંદન કરીએ છીએ? તો ભગવાનનું દ્રશ્ય સ્વરૂપ છે. આ પૃથ્વી જે દેખાય એ ભગવાનનું દ્રશ્ય સ્વરૂપ છે, એને આપણે વંદન કરીએ છીએ. ફરીને વાંચ્યો લીટી આગી પછી થઈ જશે મને વિષય ગહન આવ્યો છે. અને એવા જ એ ભગવાન એટલે ઓલી વાત ફરીને આપણે યાદ કરીએ, ઓલા ભગવાન કે આ શરીર અને આત્માનો અક્ષર એના અધિષ્ઠાતા એવા ભગવાન, એવા જે ભગવાન તે જે તે વ્યાપક ને દ્રષ્ટા એવા જે સર્વે આત્મા, એટલે વ્યાપક અને દ્રષ્ટા એવા આત્મા એટલે આત્માને સમજી લો. આત્મા અંતે આત્માને વ્યાપ્ય અને આત્માને દ્રશ્ય એવા જે દેહ એટલે આત્મા જેની અંદર પ્રવેશ કરી શકે એવું શરીર. અહીંયા મારા છે ને આત્માના સ્વરૂપને જ ઓળખાવા માગતા, શરીરના સ્વરૂપને જ ઓળખાવા માગે છે. પણ શરીર કેવું છે? તો કે જેની અંદર આત્મા પ્રવેશ કરી શકે છે એવું શરીર. કહેવાનો મતલબ એવો છે આત્મા જેની અંદર પ્રવેશ કરી શકે એવું જે શરીર એ સર્વેમાં પોતાની અંતરેમી શક્તિ કરીને આત્મપણે રહ્યા છે. આત્મા જેની અંદર પ્રવેશ કરી શકે એવું શરીર છે એની અંદર પુરુષોત્તમ નારાયણ પોતે પાછા શરીરમાં પણ રહેલા છે જ. કારણ કે આપણે અણુ અણુ પ્રત્યે ભગવાન છે એમ કહીએ છીએ. આત્મામાં તો છે જ, પણ આત્મા સિવાય દ્રશ્યમાન જે છે એની અંદર પણ પરમાત્માની શક્તિ કાર્ય કરી રહી છે. એવા ભગવાન કેવા તો કે દ્રશ્યની અંદર જે પોતે વ્યાપીને રહેલા છે એવા ભગવાન. અને એવી રીતે સર્વેના આત્મા જે પુરુષોત્તમ ભગવાન, તે જ્યારે રૂપવાન એવું જે દ્રશ્ય, રૂપવાન એવું દ્રશ્ય, દ્રશ્ય એટલે આ દેખાય છે દ્રશ્ય શરીર, આપણું શરીર કહો કે પછી પૃથ્વીનું શરીર કહો, હિમાલયનું શરીર કહો, એ બધા જે શરીર એની અંદર જે પરમાત્મા કાયમને માટે અંતર્યામી સ્વરૂપે બિરાજમાન છે, તેના આત્મપણે કરીને શાસ્ત્ર વિશે કયા હોય, એટલે શરીર એના આત્મપણે કરીને ભગવાનનું ક્યારેક વર્ણન જોવા મળે છે. શરીરના આત્મા એટલે હિમાલય કે પૃથ્વી, એની અંદર પણ કાર્ય કરી રહ્યા છે એવા ભગવાનનું ક્યારેક વર્ણન હોય છે. અને એવા ભગવાનનું વર્ણન હોય ત્યારે ભગવાનને કેવી રીતે વર્ણવે, ત્યારે તે પુરુષોત્તમને દ્રશ્ય રૂપે કરીને પ્રતિપાદન કર્યા હોય છે. એટલે મહારાજને પોતાનું અલૌકિક એક શબ્દ સ્વરૂપ નિરાળું કરવું છે. એટલે ભગવાન અહીં એવું કહેવા માગે છે કે ભગવાનને ક્યારેક દ્રશ્ય સ્વરૂપે વર્ણન કર્યા હોય છે, ક્યારેક દ્રષ્ટા સ્વરૂપે વર્ણન કર્યા હોય છે. તો દ્રશ્ય સ્વરૂપ ભગવાન છે એ કયા ભગવાન છે, તો કે જે કાંઈ દેખાઈ રહ્યું છે એવું જે દ્રશ્ય, એની અંદર જે કાર્ય કરી રહ્યા છે ભગવાન, એનું વર્ણન હોય ત્યારે ભગવાનને દ્રશ્ય સ્વરૂપે વર્ણન કર્યા હોય છે. અને જ્યારે દ્રષ્ટાના આત્મપણે, હવે વિભાગ બદલો, હજી સમજાઈ દઉં, ભગવાનના બે સ્વરૂપ, દ્રશ્ય સ્વરૂપ, દ્રષ્ટા સ્વરૂપ. ભગવાન એના થકી વિરક્ત છે, એના થકી પણ અલૌકિકતા પરમાત્માની અંદર છે. તો ભગવાનને ક્યાંક ક્યાંક દ્રશ્ય સ્વરૂપે વર્ણન કર્યા ત્યારે ભગવાનનું કયું સ્વરૂપ સમજવું, દ્રષ્ટા સ્વરૂપે ભગવાનને વર્ણન કર્યા ત્યારે કયું સ્વરૂપ સમજવું, તો કે દ્રશ્ય સ્વરૂપે ભગવાનને જ્યારે વર્ણન કર્યા હોય ત્યારે દ્રશ્યરૂપ, આંખ જેને જોઈ શકે એવું જે દ્રશ્ય છે, પછી હિમાલય હોય તોય ભલે, પૃથ્વી હોય તોય ભલે, જીવ પ્રાણીના શરીર હોય તોય ભલે, જે આંખે કરીને જોઈ શકાય છે, પણ એ જે જોઈ શકાશ એવું જે દ્રશ્ય છે એની અંદર ભગવાન પોતાનું કાર્ય કરી રહ્યા છે, ભગવાનની અલૌકિક શક્તિ કાર્ય કરી રહી છે, એવી જે અલૌકિક શક્તિ છે એનું વર્ણન હોય ત્યારે ભગવાનને દ્રશ્ય સ્વરૂપે વર્ણન કરેલા હોય છે. હવે બીજો સ્ટેપ, અને જ્યારે દ્રષ્ટાના આત્મપણે કરીને પ્રતિપાદન કર્યા હોય, દ્રષ્ટાના આત્મા એટલે આત્માની અંદર બેઠેલા ભગવાન, દ્રષ્ટા એટલે આત્મા, એની અંદર બેઠેલા ભગવાનનું વર્ણન હોય, ત્યારે તે પુરુષોત્તમને અરૂપપણે કરીને શાસ્ત્રમાં કયા હોય છે, ત્યારે ભગવાનને અરૂપપણે કરીને કર્યા હોય. દ્રશ્ય સ્વરૂપે કીધા, અરૂપ સ્વરૂપે કીધા, કારણ કે આત્મા દેખાતો નથી, દ્રષ્ટા આત્મા દેખાતો નથી, તો એની અંદર બેઠેલા પરમાત્મા એ દ્રષ્ટિગોચર થતા નથી, એટલે ભગવાનને અરૂપપણે કરીને વર્ણન કર્યા હોય છે. અને જે દ્રષ્ટિગોચર બધી વસ્તુ છે એની અંદર ભગવાન જ્યારે પ્રવેશ કરે ત્યારે આપણી દ્રષ્ટિગોચર થાય છે, પદાર્થ દ્રષ્ટિગોચર થાય છે, એટલે ભગવાનને દ્રશ્ય સ્વરૂપે પ્રતિપાદન કર્યા હોય છે. અને આત્માની અંદર પરમાત્મા બિરાજમાન હોય ત્યારે આત્મા દેખાતો નથી, તો પરમાત્માનું દર્શન સીધું થાય નહીં, એટલે ભગવાનને અરૂપપણે કરીને પ્રતિપાદન કર્યા હોય છે. માને દેખાતું પદાર્થ છે એમાંય પરમાત્માની અલૌકિક શક્તિ કાર્ય કરી રહી છે, ન દેખાય એવો જે આત્મા છે એની અંદર પણ પરમાત્માનું અલૌકિક કાર્ય, અલૌકિક શક્તિ કાર્ય કરી રહી છે. એક દેખાય છે, બીજું નથી દેખાતું, દેખાય છે સ્વરૂપે ભગવાનનું વર્ણન હોય ત્યારે દ્રશ્ય સ્વરૂપે વર્ણન કર્યા હોય, ન દેખાય એવું જે તત્વ એની અંદર પરમાત્મા કાર્ય કરી રહ્યા હોય ત્યારે ભગવાનને અરૂપપણે કરીને વર્ણન કર્યા હોય છે. અને વસ્તુતાએ તો રૂપવાન જે દ્રશ્ય, જે કાંઈ દેખાય છે એવું રૂપવાન જે દ્રશ્ય, અરૂપ જે આત્મા, જે આત્મા, એ બે થકી પુરુષોત્તમ ભગવાન ન્યારા છે, બે ના થકી ભગવાન જુદા ન્યારા છે. માને જે કાંઈ પદાર્થ દેખાઈ રહ્યું છે એની અંદર ભગવાન કાર્ય કરી રહ્યા છે, તેમ છતાંય ભગવાન નથી, કહેવાનો મતલબ ભલે એને ભગવાન સ્વરૂપે વર્ણન કર્યા તો એ ભગવાનની અલૌકિક શક્તિ છે, ભગવાન નથી, ભગવાનનું સ્વરૂપ નથી. આત્માની અંદર ભગવાન બિરાજમાન છે, ભગવાનની અલૌકિક શક્તિ કાર્ય કરી રહી છે, પરંતુ તેમ છતાં એને અરૂપપણે વર્ણન કર્યા હોય પણ એ ભગવાન નથી, ભગવાન એના થકી ન્યારા છે. કારણ કે આ બધું કાર્ય ભગવાન પોતાની અલૌકિક શક્તિથી કરે છે, ભગવાન તો એના થકી જુદા છે અને ભગવાન તો એ થકી ન્યારા છે ને સદા મૂર્તિમાન છે. ભગવાન તો સદાય મૂર્તિમંત છે અને પ્રાકૃત આકાર રહિત છે અને મૂર્તિમાન થકા સર, મૂર્તિમાન થકા પર દ્રષ્ટા અને દ્રશ્ય એ બેયના દ્રષ્ટા છે. દ્રશ્યને દ્રષ્ટા બેયના દ્રષ્ટા છે. માને આ દેખાય દ્રશ્ય, નથી દેખાતો આત્મા, એ બેયના પ્રેરક પોતે પુરુષોત્તમ ભગવાન છે, બેની અંદર સામર્થ્યને દેનારા પોતે પુરુષોત્તમ ભગવાન છે. અને એ આત્માને અક્ષરે સર્વેના પ્રેરક છે ને સ્વતંત્ર છે. શરીરને પોષણ કરનારા ભગવાન છે, આત્માને પોષણ કરનારા પણ ભગવાન છે, અને બધાના પ્રેરક છે ને પોતે સ્વતંત્ર છે, અને સર્વના નિયંતા છે, ને સકળ ઐશ્વર્ય સંપન્ન છે, ને પર થકી પર એવું જે અક્ષર, તે થકી પણ પર છે, પર થકી પર એવું જે અક્ષર, બરાબર, પર થકી પર એવું જે અક્ષર, એટલે માયા એથી પર જીવ, જીવ માયા થકી પર છે, માયા જગત એના થકી પર જીવ, જીવના પર અક્ષર અને પુરુષોત્તમ નારાયણ તો અક્ષર થકી પણ પર છે. પાર થકી પર એવું જે અક્ષર એ થકી પણ પુરુષોત્તમ નારાયણ ન્યારા છે. એવા જે પુરુષોત્તમ ભગવા તે જીવના કલ્યાણને અર્થે કૃપાએ કરીને પૃથ્વી વિશે મનુષ્ય જેવા જણાય છે. તેને જે આવી રીતે સદા દિવ્ય મૂર્તિમાન જાણીને ઉપાસના ભક્તિ કરે છે તો એ ભગવાનના સાધર્મ્યપણાને પામે છે. આવી રીતે સમજીને માને આ જે કાંઈ દ્રશ્ય દેખાય છે એને વંદન જરૂર કરો. કહેવાનો મતલબ નહીં તો તમે જોજો દુનિયામાં લોકો પહાડને જ પૂજતા રહે કે પૃથ્વીદેવને જ માનતા હશે. મહારાજ એવું કહે છે તમે એને માનો વાંધો નહીં, તમે એને વંદન કરો વાંધો નહીં, પણ એ જ સર્વે સર્વાશિવ માનતા નહીં, એની અંદર તો અમારી અલૌકિક શક્તિ જ છે, બાકી એ ઉપાસના કરવા યોગ્ય તત્વ નથી. પછી કોઈ અંતર્યામી સ્વરૂપ છે એની જ મહત્તા ગાય છે. તો ભગવાન શ્રી એમ કહે છે કે અંતર્યામી સ્વરૂપે એને તમે વંદન કરો વાંધો નહીં, પણ અંતર્યામી સ્વરૂપે તો અમે અલૌકિક શક્તિ મહાપુરુષને આપી એ રહે છે, માટે એ પણ ઉપાસના કરવા યોગ્ય નથી. જે દેખાય છે સામર્થ્ય એ ઉપાસના કરવા યોગ્ય નથી, અંતરમાં બેઠેલા દેખાય છે એ ઉપાસના કરવા યોગ્ય નથી. તો ઉપાસના યોગ કરવા યોગ્ય કોણ છે? તો કે એ બે જેને શક્તિ આપી છે એવા પુરુષોત્તમ ભગવાન મને અમે સ્વયં ઉપાસના કરવા યોગ્ય છે. અને અમે આજ તમારા ઉપર બહુ મોટી મહેરબાની કરી અને મનુષ્યકૃતિ તન ધારણ કરી તમારી સર્વ કોઈને નયન ગોચર વર્તીએ છીએ અને અનંત ઐશ્વર્યને પામે છે. આવી રીતે જે સમજે છે ભગવાનના સાધર્મ્યપણ પામે છે, અનંત ઐશ્વર્યને પામે છે અને બ્રહ્મ ભાવને પામ્યો જે પોતાનો આત્મા તેણે કરીને પ્રેમે સહિત નિરંતર પરમ આદર થકી પુરુષોત્તમ ભગવાનની સેવાને વિશે વર્તે છે. પછી એ ભક્ત દેહને છોડીને અખંડ પરમાત્માનું સાનિધ્ય સેવી શકે છે. અને જે એ ભગવાનની નિરાકાર જાણીને ધ્યાન ઉપાસના કરે છે તે તો બ્રહ્મ સુષુપ્તિને વિશે લીન થાય છે. નિરાકાર સમજી, કારણ કે અરૂપ માને નિરાકાર, અરૂપ રૂપે ભગવાનનું વર્ણન હોય છે. મહારાજ કે ના નથી, પણ એ તો અમારી અલૌકિક શક્તિ છે એનું અરૂપ રૂપે વર્ણન છે, પણ એ જ ઉપાસના કરવા યોગ્ય નથી. તેમ છતાં કોઈ ઉપાસના કરે છે તે જ ની ઉપાસના કરે છે. મહારાજ કે બ્રહ્મ સુષુપ્તિ અંદર લીન થઈ જાય છે પણ અમને પામી શકતો નથી, તે પાછો કોઈ દિવસ નિસરતો નથી અને ભગવાન થકી કોઈ ઐશ્વર્યને પણ પામતો નથી. અને આ જે વાર્તા તે અમે પ્રત્યક્ષ દેખીને કહી છે માટે એમાં કાંઈ સંશય નથી. અને આ વાર્તા તો જેને એ ભગવાનના સ્વરૂપમાં સદા દિવ્ય સાકાર આપણે ઉપાસના દ્રઢ નિષ્ઠા થઈ હોય તે થકી જ પમાય, પણ બીજા થકી તો પમાય જ નહીં. માટે આ વાર્તાથી અતિ દ્રઢ કરીને રાખજો. મહારાજ કે જેને અમારી ઉપાસના સંપૂર્ણ દઢ હશે એના થકી જ આ વાત સમજાશે, અમથી નહીં સમજાય. અને વાતને સદૈવ માટે દ્રઢ કરીને રાખજો. ઇતિ વચનામૃતમ ગરડા પ્રથમ પ્રકરણનું 64મું વચનામૃત થયું. સહજાનંદ સ્વામી મહારાજ.